જો કે વાલા ભક્તો, વચનામૃતની બાબતમાં બોલવું, વિચારવું, સમજવું બધું જ કઠણ છે. સાંભળવું એ ભલામણ કઠણ છે ને, નથી કઠણ, બધું જ કઠણ છે. પણ એ વાત આપણને યાદ આવી જઈ, જેમાં કઠણતા હોય ને એમાં મોટપ બહુ હોય. મહારાજે પ્રથમના પહેલા વચનામૃતમાં શું કીધું? ભગવાનની મૂર્તિ અખંડ ધારવી એ કઠણમાં કઠણ સાધન છે. પછી શું કીધું? એમાં મોટા મોટી પાછી પ્રાપ્તિ છે. કામ કઠણમાં કઠણ છે અને પ્રાપ્તિ પાછી મોટામાં, એનાથી કોઈ મોટી પ્રાપ્તિ જ નથી, બોલો. એટલે વચનામૃત બધી રીતે ગહન છે, પણ જો સમજાઈ જાય તો બધી રીતે કામ થઈ જાય, આમ છે આપણું. એટલે ભગવાનના ભક્તો, પહેલાં તમે બધા સભામઠમાં બેસી જાઓ. તમે કહો કેમ તમને નથી દેખાતું, બેસી ગયા એમ, આગળ પાછ જો નથી બેઠા, હજી ક્યાં બેઠા છીએ? એ તો કેટલાક રસ્તામાં છે, કેટલાક ઘેરે છે, કેટલાક દુકાને છે. જોકે આપણે ઉશાંગળી ન કરે, નહીં તો નિષ્કપટ થાય ને તો અમે ઘણા ઉશાંગળી કરવી પડે. ઘરની કરાવી તો ઘરની કરવી પડે, દુકાનની કરવી પડે, ધંધાની, બિઝનેસની બધી કરવી પડે. પણ બધેથી મહેરબાની કરીને આપણે સભામંડપમાં આવી જાઓ તો મજા આવશે. અને એટલા માટે નંદ સંતોએ દાખલો કરીને પડથારો કર્યો છે. આજ તમે પડથારો યાદ રાખો, આજ તો પૂછવું છે બધાને. હું પડથારો આવ્યો એટલે ખબર પડશે તમે કેટલા અહીંયા હાજર છો અને કેટલા ગેરહાજર છો. કોઈ બોલી બોલ ન કરે એવી ખાસ ભલામણ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 પોષવદી પાંચમને દિવસ પાછલો પહોર દિવસ હતો ત્યારે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની જોડે જે ઓરડો તેની ઓસરીએ ઉગમણે મુખારવિંદે ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી તેને માથે કસુંબી રંગને છેડે રેંટો બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. મેં તમને કાલે કીધું, આજ એ જ વાત આવી જો કે મહારાજ જ્યારે બહુ જ મહત્વની કોઈ વાત આવતી હોય ને ત્યારે મારા સમય પણ એવો જ પસંદ કરે છે કે માણસને જરાક મગજ સરખું હાલતો હોય, કાં તો પ્રભાત કાળો હોય અને કાં તો બપોર પછીનો સમય હોય, કાં તો રાત્રિ મોડી હોય. બપોર પછીનો પાછો કેવો હોય ખબર, સાંજ નજીક નજીક હોય. અમુક સમય છે ને આપણને ખબર નથી ભજનમાં, એક તો પ્રભાત કાળ, બીજા નંબરમાં બપોર પછીનો પાછલો પહોર, 5 વાગ્યા પછીનો જે સમય છે એ ભજન બહુ સાનુકૂળ. ક્યારેક તમે પ્રયાસ કરજો ધ્યાન કરવાનો, ભજન કરવાનો. ભયંકરમાં ભયંકર કાળ હોય ને તો બપોરનો ભજન કરવા માટે હો, તમે ટ્રાય કરજો. ન માનો લો, તમે તાર બપોરે ખાઈ પીને પછી ભજનમાં બેસી જાય, લ્યો જો ભજન થાય. ધ્યાન કરજો ને, તરત લાગી જાય ધ્યાન, જરાય દાખલો નહીં. અને બધાથી શ્રેષ્ઠ સમય એક એવો છે, રાત્રિના 2 થી 2.5-3 વાગ્યાનો જે ગેપ છે, સાંભળો તમને મળ્યું છે મોટા મોટા સંતો ધ્યાન કરતા, એ અવસ્થા એક એવી અવસ્થા છે. ક્યારેક આમ ન જાગી જવો તો અલાર્મ મૂકજો ક્યારેક, અને 2:30-3 વાગ્યા અલાર્મ વાગે અને ત્યારે જાગજો અને પછી તમે અનુસંધાન દોરજો. તમને એમ લાગશે કે મને જરાય ઊંઘ નથી, બિલકુલ હું ફ્રેશ છું એમ લાગશે. ટ્રાય તો કરો ક્યારેક, આમ તો કોઈ જાગતા નથી 2:30-3 વાગે, પણ ક્યારેક ટ્રાય કરો. એ સમય ભજનનો સમય છે. એટલે સમય ઘણો બધો ભાગ ભજવી શકે છે. એટલે મહારાજ દિવસની પાછલી પહોરે વાત કરવા માગે, જેથી કરીને મતિ સ્થિર હોઈ શકે, ભક્ત વાતને સમજી શકે. ક્યાં બેઠા છે મહારાજ? લોયામાં કે કયું વર્ષ છે? 1876. મહિનો કયો? વદ કે સુદ? તમે ઘણું યાદ રાખ્યું. ચોથ કે પાંચમ? કેવું પડે, તમે આવી તો ગયા છો, કેટલાક નહીં આવ્યો ને પણ તમને સાંભળીને આવી ગયા છે. તે સમયે મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનને પ્રસન્ન કરવાના સાધન અનંત પ્રકારના શાસ્ત્રમાં કયા છે, પણ તેમ મધ્ય એક એવું સાધન કયું બળવાન છે જે સમગ્ર સાધન કરે જેવા ભગવાન પ્રસન્ન થાય તેવા એક સાધન કરીને ભગવાન રાજી થાય? બહુ સરસ પ્રશ્ન છે, બરાબર સમજો. ભગવાનને પ્રસન્ન કરવાના સાધન અનંત પ્રકારના શાસ્ત્રમાં કયા છે, પણ તેમ મધ્ય એવું એક સાધન કયું બળવાન છે જે સમગ્ર સાધન કરે ભગવાન પ્રસન્ન થાય તેવા એક સાધન કરીને ભગવાન રાજી થાય? તો એવો એક ઉપાય કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, એક જ સાધન કરીને ભગવાન રાજી થાય તે કહીએ તે સાંભળો. જે ભગવાનનો જે દ્રઢ આશરો, એ જ એક સર્વે સાધનમાં મોટું સાધન છે. હવે જોજો બીજો વચન ખોલું છું. પછી શ્રીજી મહારાજ બોલ્યા, એક વાર્તા કરીએ છીએ તે સર્વે સાંભળો, અને આ જે વાર્તા કરશું તેમ એક જ સાધન કલ્યાણને અર્થે કહેશું, તે એકને વિશે સર્વે સાધન આવી જાય એવું એક બળવાન કલ્યાણનું સાધન છે તે કહીએ છીએ. જે દેહની વિશે જે જીવ છે તે એમ જાણે છે, જે કામ ક્રોધાદિક ભૂંડી પ્રકૃતિઓ છે તે મારા જીવ સાથે જોડાણે છે. એવી રીતે કામાદિક જે પ્રકૃતિ જેની વિશે મુખ્ય હોય તે પ્રકૃતિને યોગ્ય કરીને પોતાના જીવને કામી, ક્રોધી, લોભી ઇત્યાદિ કુલક્ષણ યુક્ત માને છે, પણ જીવની વિશે તો એકી નથી. એ તો જે મૂર્ખાઈ કરીને પોતાના વિશે માની લીધા છે, માટે જેને પરમપદ પામવા ઈચ્છું તેને કાંઈક પોતાની વિશે પુરુષાર્થન રાખવું, પણ છેક નાદાર થઈને બેસવું નહીં. મારે અહીંયા શું કહે છે ખબર છે? પુરુષાર્થન રાખવું. અનેક કલ્યાણના સાધનમાં એક જ પુરુષાર્થન આવી જાય તો સર્વે કલ્યાણના સાધન આવી જાય. તેમ ફરી ફરું કાં બોલે છે? અહીંયા અત્યારે દઢ આશરો કીધો ને, ત્યાં પાછા કહે છે કે દાખલો કરો, પુરુષાર્થ કરવો. બહુ આમ સૂક્ષ્મ વિચાર કરશો તો મહારાજની ભેદરેખા તમને ખબર પડશે. ત્યાં મહારાજ જે બતાવે કલ્યાણ માટે વાત બતાવવા, અહીં મહારાજ કલ્યાણની વાત કરતા જ નથી. 33માં કલ્યાણને અરે કાંઈ લેવા દેવા જ નથી. બરાબર આપણે ઉત્તર પ્રશ્ન ફરીવાર વાંચીએ, બરાબર ધ્યાન આપજો. ભગવાનને પ્રસન્ન કરવાના સાધન અનંત પ્રકારના શાસ્ત્રમાં કહ્યા છે, પણ તે મધ્ય એવું એક સાધન કયું બળવાન છે જે સમગ્ર સાધન કરે જેવા ભગવાન પ્રસન્ન થાય તેવા એક સાધન કરીને ભગવાન રાજી થાય? અહીંયા ફક્ત પ્રસન્નતાને માટેનો વાત છે, દાખલો છે, અને ત્યાં કલ્યાણ માટે. કલ્યાણ અને પ્રસન્નતા બેમાં બહુ ભેદ છે. કલ્યાણ અને પ્રસન્નતામાં બહુ ભેદ છે. તમારે પ્રસન્નતા જોઈએ છે, કલ્યાણ જોઈએ છે? ચાલો બોલો. કલ્યાણવાળા ઉશે આંગળી કરો, હાલો કલ્યાણ જતું એટલે. કલ્યાણવાળા ઉશે આંગળી જલ્દી કરો, ફટાફટ વધારે ઊંચી કરો. જેને મોક્ષ જોતો હોય, કલ્યાણ એટલે મોક્ષ, જેને મોક્ષ જોતો એટલે ઉછાંગણી કરો. તો તમારે બધાને જમપુરી બજાર જવું છે, ખાલી આટલી જ ઉછાંગણી કરે છે. કરો જેને મોક્ષ જોતો એટલે ઉછાંગણી. હાલો કલ્યાણ જોતો હોય એટલે તમને હજી શંકા છે કલ્યાણ નહીં થાય એમ? ભલામણ કરો જેને કલ્યાણ જોતો એટલે ઉછાંગણી. હાલો મોક્ષ જોતો એટલે ઉછાંગણી કરો. આપણે જોતો નથી, હવે કરો જ એટલે ઉછાંગણી. કલ્યાણ કલ્યાણ જોઈશ, કરો ઉછાંગણી. આપણે જોતો નથી, હવે હવે કેટલા જોઈએ છે ઉછાંગણી કરો. કરો તો બરાબર કેટલા ગણીએ? એટલે તમારી ઠેરાવ નક્કી જ નથી શું કરવું છે, બોલો. ભગવાનના ભક્તો યાદ રાખજો, કલ્યાણ અને પ્રસન્નતા બેમાં બહુ જ મોટો ભેદ છે. ભગવાનનો ભક્ત કલ્યાણને ક્યારેય નો ઈચ્છે, ક્યારેય નો ઈચ્છે. કલ્યાણ તો બહુ શુષ્ક બાબત. મહારાજ કલ્યાણની બાબત જ્યાં જ્યાં આવી ત્યાં તમે જુઓ, પ્રથમનું 21મું હોય તોય ભલે, પ્રથમનું 27મું હોય તોય ભલે, મહારાજ કે કલ્યાણ તો પશુનું આ સંપ્રદાયમાં થાય છે. બોલો, મહારાજ કે કલ્યાણ તો પશુનું પણ આ સંપ્રદાયમાં થાય છે. એટલે કલ્યાણ તો જાણે બટાકા રીંગણાના ભાવમાં કરી નાખ્યું મહારાજે, હાવ સરળ કરી નાખ્યું. કલ્યાણ તો મહારાજ કે થાય છે, મોક્ષ તો થઈ જાય. પણ ભગવાનના ભક્તો યાદ રાખો, મોક્ષ થયા પછી, મોક્ષ એટલે મહારાજ સુધી પગું અક્ષરધામમાં. અક્ષરધામમાં આપણે જઈએ ને મહારાજને સામું જોઈએ, મહારાજ મોઢું બગાડે તો આપણે શું કરવું? હે, આપણે કરવું શું? કોકની ઘેરે ગયા ને કાળું મોઢું કરે, ભાઈ હલવા જેવું ન થાય ને, ભાઈ ત્યાંથી અવાતું તો નથી, હલવાઈ જાય કે ન હલવાઈ જાય? એટલે બરાબર યાદ રાખજો, મારાને અક્ષરધામમાં લઈ જાવ તોય ભલે, અહીંયા ફરી વાર મોકલવા હોય તોય ભલે, જમપુરી લઈ જવા હોય તોય ભલે, જ્યાં લઈ જાય ત્યાં, પણ એ રાજી હોય એમ કરવું છે. એ જમપુરી નાખીને રાજી થાય ને તો જમપુરી જઈને રાજી થવું છે આપણે. અહીંયા મોકલીને રાજી થાય, અહીંયા આવીને રાજી થવું છે. અને અક્ષરધામમાં રાજી થકા લઈ જાય તો અક્ષરધામમાં જવું છે. હવે તમે વિચારો, કલ્યાણને તમે ઈચ્છો છો ને એટલે તમે છે ને પૂરું નહીં માગી શકો. આપણી બુદ્ધિ એવી વાપરવી બધું આવી જાય. હવે તમે વિચારો, આપણે એમ કહીએ કે જમપુરી મારે લઈ જાય, જમપુરી રાજી, તો ભગવાન જમપુરી આપણને લઈ જઈને રાજી થાય? થાય કોઈ દી? ત્યાં કીચડમાં નાખીને રાજી થાય? ક્યાં લઈ જઈને રાજી થાય? ભલામણ અક્ષરધામમાં લઈ જઈને રાજી થાય, પોતાની મૂર્તિનું સુખ આપીને રાજી થાય. તો આપણે એવું હુકમ માગવું કે આપણે ના જઈને પછી ભગવાન રાજી ન હોય, એના કરતાં એ રાજી થાય ને ધામ મળે. ધામે મળે ને રાજી થાય, સમજણ. ભગવાનની પ્રસન્નતા જ ઈચ્છવી, મારી ઈચ્છા હોય તો પોહાય ત્યાં લઈ જાય. ભગવાનની ઈચ્છા વિના એના રાજી પાસે કાંઈ કરવું નથી. પછી મોક્ષ આપે તોય ભલે, ફરી વાર આ મોકલે તોય ભલે. અને હકીકત યાદ રાખજો, ભગવાનની પ્રસન્નતા હટે તો જ બધું બોજારૂપ લાગશે. ભગવાનની પ્રસન્નતા હોય તો આ મૃત્યુ લોકની અંદર આપણે ખોટે ખોટા ખરખરો કરીએ, આ તો દુઃખરૂપ છે, દુઃખરૂપ છે, દુઃખરૂપ. દુઃખરૂપ ક્યારે લાગે છે વિચારો, દુઃખરૂપ ક્યારે લાગે, બોજારૂપ ક્યારે લાગે છે? ભગવાનની આજ્ઞાની બહાર પગ મૂકીએ તો, સમજાય છે? ભગવાનનું ભજન હોય જાય તો, ભગવાનની ઉપાસનામાં ફેર પડે તો, બાકી અહીં શું દુઃખ છે? ભગવાનનું ભજન કરે દુઃખ હું છું કોણ તમે? ભગવાનની મૂર્તિ એને સુખ આવતો ને દુઃખ હું છું? તમારા મનમાં એમ થાય છે ઘણી જગ્યાએ હોય ભાઈ ઘરવાળું બરાબર ન હોય, વઢકણો દુઃખ જ થાય ને, એ કોણ થાય ખબર છે? ભજન ન કરે એને. બાકી ભજન કરે ને ભલામણ સુખ, સુખ ને સુખ જ હોય, એ વઢકણું હોય તો સુખ. એક બહુ સરસ પ્રસંગ તમને કહું. એકવાર પંઢરપુરની અંદર નરસિંહ મહેતા, પછી તુલસીદાસજી, તુકારામ અને નામદેવ બધા ભેગા થઈ, 1000 બધા સમકાલીન સંતો થયા, બધા બધા ભેગા થઈ ગયા. એમ પહેલા નામદેવજી હતા, એ ભગવાનને આગળ વિઠ્ઠલનાથજીને આગળ હાથ જોડીને કે કૃપાના તમે તો બહુ મોટી દયા કરી, બહુ મોટી મહેરબાની કરી, ઘરવાળું એવું કયાગરું મળ્યું છે, ભજનમાં બહુ સુખ આવે છે કે, અને ક્યારેક હું ગાફલા રાખું ને તો એ પ્રેરણા કરે છે ને ભજન થાય માટે, બહુ મોટી મહેરબાની કરી. એ જે હટ્યા ને તે તુકારામજીને ઉભા રહી ગયા. તુકારામજી કે કૃપાના તમે બહુ મોટી મહેરબાની કરી, એવું વઢકણું ઘરવાળું મોકલું છે ને ગાળે જગાડે છે, ગાળે હુડાવે છે, દિવસમાં ક્યારેક ખો દે ને ક્યારેક વધી જાય 150 થઈ જાય, જેથી કરીને કૃપાના આ જગતમાં ક્યાંય મન લાગતું નથી, એકલું તમારામાં જ મન લાગેલું રહે છે, તમે બહુ મોટી મહેરબાની કરી, જેથી કરી વઢકણું ઘરવાળું મોકલ્યો માટે બહુ આનંદ આવે છે. હવે એ ગયા ને એટલે પછી તુલસીરામ દાસજી ઉભા રહ્યા, માલિક તમે બહુ મોટી મહેરબાની કરી, એટલે કઠણ વચન કીધા, એવું ઘરવાળું મોકલ્યું, કડવા વચન કીધા ને તે સંસાર છૂટી ગયો ને તમારામાં લાગી ગયો, તમે બહુ મોટી મહેરબાની કરી. પછી ત્યાં નરસિંહ મહેતા ઉભા રહી ગયા, હે માલિક તમે મેથીને તીડી ગયા ને તે બહુ મોટી મહેરબાની કરી ગયા, ભારે ભજનનું સુખ આવે છે. વાત બરાબર સમજાય છો? જો ભગવાનમાં જોડાણા હતા તો કયાગરું મળે તોય સુખ, વઢકણું મળે તોય સુખ, અને ગાળું દે એવું મળે તોય સુખ, અને તેડી જાય તોય સુખ, બોલો સમજાય? એટલે વાત ક્યાં આવીને ઉભી રહી? આ લોકમાં દુઃખ છે જ નહીં, દુઃખ ક્યાં છે? ભગવાનને મૂકે એમાં દુઃખ છે, ભગવાનને છોડી દે એમાં દુઃખ છે. ભગવાન જેની હારે હોય એને દુઃખ કેવું, એને દુઃખ હોય. અને આ બ્રહ્માંડ બધા દુઃખરૂપ હોય તો ભગવાનને મહાપુરુષ કોઈ દે આવે જ નહીં, પણ દુઃખરૂપ નથી. કારણ કે દુઃખ ક્યારે થાય? માયા ભવડો લેતો દુઃખ થાય, પણ પરમેશ્વર મહાપુરુષો પાસે માયા જઈ નથી શકતી, દુઃખ ક્યાંથી હોય? એમ માટે મહાસુખરૂપ છે. માટે જેના પર ભગવાન રાજી છે, પોહાય ત્યાં હોય તો એ મોજમાં જ હોય, પોસાય ત્યાં હોય તો એ મોજમાં જ હોય, એને લેશ માત્ર દુઃખ હોઈ શકે નહીં. એટલે હવે કલ્યાણ કોને જોઈએ છે? પ્રસન્નતા, પ્રસન્નતા કેટલા જોઈએ? આવડે એક વાત કરી નાખી બીજું પૂરું થઈ જાય. પ્રસન્નતા કેટલા જોઈએ? માળો આ તો 100% રિઝલ્ટ આવ્યું, બસ એ ખબર કરવા હાટું જ આપણે સત્સંગ છાવણી છે, સમજાય? ઘણી આપણને ખબર નથી, આપણને ઘણી બધી ખબર નથી, અને ઘણી બધી ખબર નથી એટલે જ કેટલાય બિચારા નોરતા લઈને હુકાઈ ગયા છે. બોલો, એ ખબર નથી એટલે હુકાઈ ગયા હોય ને? જેને ખબર હોય ભલા માણસ નોરતાને ખોટા ઉપવાસ કરે, તૂટવાનો ધંધો કરે, કોઈ કહોજી ખબર નથી એટલે જ રહ્યા હોય ને? ખબર નથી એટલે જ ડાકલા બેહેરાય છે, ક્યારેક ખબર ન હોય એટલે પછી નિવેદ કરે ખબર ન હોય એટલે પછી ગરબા. અરે એક મંદિરમાં અમે યાદ, આપણા મંદિરમાં માતાજી ને માથે ગરબો બોલો. મેં ગયા ગજબ કરી ને કાંઈ ખબર નથી બીજા, પૂજારી ને ખબર નથી. આ બીજા બીજાને કોને ખબર હોય કોઈ. હે, એટલે બરાબર, એટલા માટે ભક્તો આપણને ઘણી ખબર નથી, એ ખબર લાવવા માટે જ આ શિબિર છે, એને માટે જ આ સત્સંગ છે. એટલે ભગવાનના ભક્તોએ ક્યારેય પણ કલ્યાણનો દાખલો નહીં, સતત ભગવાનની પ્રસન્નતા માટે દાખલો. પ્રસન્નતા આવશે તો કલ્યાણ તો ભેળું ભેળું કસડાને આવશે. મોટા સંતો ન કહેતા, મોટા સંતો કે ભેંસ ખરીદે તો પોદળો ભેળો ભેળો આવે. એમ યાદ રાખજો, પ્રસન્નતાને આગળ તો એની સ્થિતિ એવી જ છે. ભગવાન રાજી થાય તો બાકીનું બધું ઘસડાને ભેળું ભેળું આવે. ને મારા આ જ વાત પ્રથમના નવમા વચનામૃતમાં પણ કરી છે. મહારાજ કે કોઈ એમ કહે છે કે જ્યાં સુધી ગોલોક ને વૈકુંઠ ને અક્ષરધામ ની બધું આપણને નથી દેખાણું ત્યાં સુધી મળું કેમ થાય ને કલ્યાણ થશે કે નહીં થાય, મહારાજ કે એના મોઢાની તો વાતે ન સાંભળવી. એમ જે એમ જ માનતો હોય કે આ પ્રગટ મૂર્તિ મળે એટલે મારે બધા જ કામ પૂરા થયા છે, મહારાજ કે ને જોરાવરે જોરાવરે અમે અમારો ધામ અને મૂર્તિનું સુખ આપશું. જોરાવરે નોય છે તો બળજબરીથી મહારાજ કે અમે એનું સુખ આપશું. એટલે ભગવાનના ભક્તને પ્રસન્નતા સિવાય બીજું કાંઈ જ ઈચ્છવું અને કાંઈ ન ઈચ્છવું. આપણે પાછા હા પાડીએ, હવે પ્રસન્નતા સિવાય કાંઈ નથી ઈચ્છું. પાછા ભગવાનની પાસે હાથ જોડીને કહેશો કૃપાના જરાક ધંધાનું સેટિંગ કરી દો ને. લો કરો વાત, હજી સમજ્યામાં ખામી છે, હજી મારા સમજ્યામાં ખામી છે. લાભ આ વચન બહુ સરસ વચન છે, મને બહુ જ ગમે છે. પ્રથમનું 33 વચન બહુ જ ગમે છે, કારણ કે મહારાજ એમ કે હું રાજી થાવ એનો શો ઉપાય છે અને સ્વયં પોતે જ ઉત્તર આપે એટલે પછી વિકલ્પ ન રહે ને. હજી સંતો આપો તો વળી મને એમ થાય કે સંતો કીધું, પણ કદાચ હવે મહારાજ કેટલા ટકા રાજી હોય ન હોય કેમ ખબર પડે. બની શકે સંતો ઉત્તર આપે ને તોય મહારાજ એનો સ્વીકાર કરી લે, એવું બને ને. ક્યારેક કોક વાત કરીને આપણને પસંદ ન હોય પણ એમ લાગે કે રખે ને વળી ના પડશે, એનું ખોટું લાગશે, તો આપણને પસંદ ન હોય તો આ પાડી દે ન બને. એમ નંદ સંતો ઉત્તર આપ્યો તો કદાચ મનમાં એક વિકલ્પ રહે કે કદાચ મારને 100% પસંદ ન હોત, 2-5% આમ તેમ હોત, તોય મહારાજ કે ચલાવી લેવો થાય, 19-20 હાલશે, નથી કહેતા. પણ આ ઉત્તર કોને કર્યો છે? સ્વયં પુરુષોત્તમ નારાયણ કર્યો છે. એટલે આ ઉત્તર 100% ટચ હોય, આમાં જરાય ખામી હોય ને. એટલે હવે પ્રસન્નતાનું સાધન સાંભળજો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, એક જ સાધને કરીને ભગવાન રાજી થાય તે કહીએ તે સાંભળો. જો રાજીપાની વાત થાકી રહ્યા છે, કલ્યાણ નથી થાકતા. ભગવાનનો દ્રઢ આશરો એ સર્વે સાધનો મોટું સાધન છે. ભગવાનનો દ્રઢ આશરો, તેને કહીને ભગવાન રાજી થાય છે. દ્રઢ આશરો, દ્રઢ આશરો કોને કહેવાય? કોઈદી હલે નહીં. દ્રઢ આશરો કોને કહેવાય? કોઈદી હલે નહીં, વિપરીત દેશકાળમાં પણ હલે નહીં, જેને મહારાજ સિવાય કે પ્રતીતિ આવે નહીં, મારાના સ્વરૂપમાં કોઈદી સંશય થાય નહીં. દઢ આશરાવાળા ભક્તોનું જ્યારે ક્યારેક વાતો સાંભળીને ત્યારે બહુ આપણને આનંદ થાય. 2-3 વર્ષ પહેલાં એક બહુ આપણા હારા હરિભગત છે અને એ રેતીનું કામ કરે છે, રેતી ઠલવવાનું. એમાં એક જગ્યાએ બાપુની જગ્યા થતી હતી, આનો ધંધો બિચારાનો, એટલે ન્યા રેતી નાખતા હતા, કાંઈ 50-60-70 ફેરા નાખ્યા રેતીના. પછી જ્યારે બિલ ચૂકવાનું થયું ત્યારે પહેલાં બાપુની જગ્યાવાળા કહે કે એના જે આયોજકો ટ્રસ્ટી હતા એ કે ભાઈ આ ધાર્મિક સ્થાન છે, તમે 55 ફેરા છે, 5 ફેરા કાઢી નાખો. આ કે વાંધો નહીં, કે ભલે વાંધો નહીં, કે 50 ફેરા આપી દો. 50 ફેરાના જ્યારે રૂપિયા માગ્યા ને 5ના કાઢી નાખ્યા એટલે બધા ટ્રસ્ટીઓના આયોજકો બધા રાજી થઈ ગયા અને કે હાલો ત્યારે બાપુને દર્શન કરો. બાપુને દર્શન કરવા ગયા, હવે 50 ફેરા નાખ્યા તો એક દિવસે તો ન નાખ્યા હોય, 2-4 મહિને લાગ્યા એટલે એને પછી થોડી હિસ્ટ્રી જાણી ગયા હોય. આ ભગતને સંતાન નહીં, આ ભગતને સંતાન નહીં. એટલે બાપુની પાસે લઈ ગયા ને પછી પેલા ટ્રસ્ટી કે બાપુ આમણે 5 ફેરાના રૂપિયા બાદ કરી દીધા, 50 ફેરાને લીધા માટે આપ રાજી થાવ ને આની ઘેરે સંતાન નથી, તે દયા કરો ભગવાન એની શેર માટેની ખોટ પૂરે. એટલે બાપુ ઊભા થયા, હાર લઈને પહેરાવાય એટલે આને હાથ જોડે, બાપુ માફ કરજો મને હાર નહીં પહેરાવતા. દઢ આશરો કોને કે હું તમને બતાવ, બાપુ માફ કરજો મને હાર નહીં પહેરાવતા. કેમ? તો બાપુ એમાં એવું છે, હું પહેલાં તો હરિભગત નહોતો પણ લગભગ 25 વર્ષથી હરિભગત છું. 25 વર્ષથી અનન્ય ભાવથી ભગવાન સ્વામિનારાયણનું ભજન કરું છું અને હવે તમે મને હાર પહેરાવો અને માનો મારે ને આ સંતાન થાય તો મને પછી તમારા પ્રતિ ત્યાં મારે 25 વર્ષની ભક્તિનું હું સમજવું? મારી પાણીમાં જાય ને ક્યાં? અને માનો તમે હાર પહેરો ન થાય તમારો મને અભાવ આવે. ક્યાં તો બાપુને મોટી મોટી વાત કરતા થયું તો નહીં, એટલે પહેરાવો તોય નુકસાન, ન પહેરાવો તોય, પહેર્યા પછી સંતાન થાય તો નુકસાન, ન થાય તો નુકસાન, એટલે બે વાતે નુકસાન છે. માટે મારે નુકસાન ધંધો કરવો નથી, મને દેવો હોય તો મારા સ્વામિનારાયણ દે, બાકી નહીં તો હું મોજમાં જ છું. મારે એવું કાંઈ છે નહીં કે દીકરો હોય તો જ મોજમાં આવું, હું મોજમાં જ છું. ભગવાન સ્વામિનારાયણ મળ્યા એટલે મને હવે કોઈ અપેક્ષા પણ નથી. આન નામ કહેવાય દઢ આશરો. ન તો મહારાજે મધ્યના 38માં વચનામૃતમાં સ્પષ્ટ વાત બતાવી. મહારાજ કહે કે એવો તો કોઈક વિરલો નીકળે, કોઈક ધન દેનારો મળે ને પુત્ર દેનારો મળે ત્યારે બલબલાને પ્રતિતિ આવ્યા વિના રહેતી નથી. ન આવે એવા તો માચા ખાચર જેવા કોક જ હોય. શ્રીજી મારના શબ્દો છે. મારે કે દઢ આશરો, બીજી કોઈ પ્રતિતિ હોય પોહાય, પોઝિશન નિર્માણ થાય, દે તોય મારા પ્રભુને લઈ લે તોય મારા પ્રભુ, બસ એમાં જરાય સંશય ન થાય. મારે એવો દઢ આશરો હોવો જોઈએ. ત્યારે ભગતની મોટા કહેવાય, એવો ભક્ત છે એ ભગવાનને બહુ જ વાલો હોય છે. તે આશરાના ત્રણ ભેદ છે. પાછા મહારાજ કે આશરામાં પાછા ભેદ છે, મારે કે ત્રણ ભેદ છે આશરાના. તે હવે કયા કયા ભેદ છે મહારાજ કહે છે? મૂંડપણે કરીને ભગવાનનો આશરો થાય છે તે અતિ મૂંડ હોય, તેને બ્રહ્મા જેવો હોય તે આશ્રયમાં ડોલાવામાં ડોલા આવે તો પણ ડોલે નહીં. અને બીજો પ્રકાર એ છે જે ભગવાનમાં જે પ્રીતિ તેણે કરીને ભગવાનનો દઢ આશરો થાય છે, તે જેને દ્રઢ પ્રીતિ હોય તે પરમેશ્વરને મૂકીને બીજા પદાર્થમાં જોરાવરે પ્રીતિ કરે તોય પણ થતી નથી. એવી રીતે જેને દ્રઢ પ્રીતિ હોય તે પ્રીતિ કરીને ભગવાનનો દઢ આશરો કહેવાય. અને ત્રીજો પ્રકાર એ છે જેની બુદ્ધિ વિશાળ હોય તે ભગવાનનું સગુણ નિર્ગુણ તથા અન્વય વ્યતિરેકપણું તેને સમજતો હોય, અને ભગવાનની માયા થકી જે જે સર્ગ થયો છે તેને સમજતો હોય, અને ભગવાનના જે પૃથ્વી નિશે અવતાર થાય છે તેની રીતને સમજતો હોય, અને જગતની ઉત્પત્તિ કાળે ભગવાન જે પ્રકાર અક્ષરરૂપે વર્તે છે તથા પ્રકૃતિ પુરુષ રૂપે વર્તે છે તથા વિરાટ પુરુષ રૂપે વર્તે છે તથા બ્રહ્માદિક પ્રજાપતિ રૂપે વર્તે છે તથા જીવના કલ્યાણ નારદ સંકાદિક રૂપે વર્તે છે એ સરળ રીતને સમજી જાણે અને પુરુષોત્તમ ભગવાનને સર્વથી પર નિર્વિકાર સમજતો હોય, એવી રીતે જેની દ્રષ્ટિ પહોંચતી હોય તેની બુદ્ધિ કરીને ભગવાનનો દઢ આશરો છે તે બીજાનો ટાળ્યો ટળે નહીં, પોતાનો પણ ટાળ્યો ટળે નહીં. અને ભગવાન મનુષ્ય દેહને ગ્રહણ કરીને સમર્થપણે અથવા અસમર્થપણે વર્તતા હોય તો તે દેખીને તેની બુદ્ધિ વિશે ભ્રાંતિ થાય નહીં. મારા સરસ વાત, ત્રણ આશ્રય મારે બતા. એક તો મૂંડપણાનો આશ્રમ, મારે કે બ્રહ્મા જેવો ડોલાવાય તો પણ ડોલે નહીં. બ્રહ્મા જેવો ડોલાવાય માને બ્રહ્માને કેમ ઉપમા આપી? શંકરની કેમ ન કીધી? શંકર જેવો ડોલાવો તો ડોલે, એમ કેમ કીધું? બ્રહ્મા જેવો ડોલાવો તો ડોલે નહીં, એમ કેમ કીધું? તેનો મતલબ શંકર ડોલાવે તો ડોલી જાય, તો કેમ બ્રહ્માનું જ કીધું શંકરનું ન કીધું? કારણ મહારાજ બોલ્યામાં કાંઈક તથ્ય હોય હોય ને, એ કે આડેધડ આપણે જેમ કે ન ભૂલી નાખે. બ્રહ્મા જેવો ડોલાવો તો ડોલે નહીં, કારણ કે બ્રહ્મા કોના દેવતા છે? બુદ્ધિના. કોના દેવતા છે? બુદ્ધિના. મારનો કહેવાનો મતલબ ગમે તેવો બુદ્ધિશાળી હોય, મોટો વેદનો આચાર્ય હોય, ગમે તેવો વ્યાકરણનો આચાર્ય હોય, ન્યાયનો આચાર્ય હોય, અરે જગતમાં જેની બુદ્ધિની વાહ વાહ થતી હોય, જેના વચને લાખો લોકો પોતાના પ્રાણ પાથરી દેતા હોય, એવો વ્યક્તિ પણ મહારાજ કે એક વાર અમારા સ્વરૂપની લિંગઠ ગાંઠ વળી ગયો હોય અને પછી ગાંઠને તોડાવ આવે ને તોય પણ જેને ન તૂટે ત્યારે સમજો કે એને મૂંડપણે દ્રઢ આશરો થયો છે. નહીતર માણસની પોઝિશન કેવી હોય ખબર? માનો કોઈ પ્રશ્ન પૂછે, જવાબ આપી શકે ત્યાં સુધી વાંધો ન આવે, પણ જવાબ ન આપી દે દબાઈ જાય, જવાબ ન આપી શકે દબાઈ જાય, પછી એનું મન હચમચવા માંડે અને પછી એને શંકાના બીજ પ્રગટ થવા માંડે. પણ મહારાજ કે મૂંડપણે જેને આશરો ને પોહાયો બુદ્ધિશાળી આવે ને પોસાઈ દેવો તોય પણ ફેરફાર થાય નહીં. નતર જ્યારે આમને સામને ચર્ચા થાય ને ત્યારે પોતે પરાજયને પામે, ઉત્તર ન આપી શકે ત્યારે ભલભલાના પાયા હચમચી જાય. ભક્તજનો આ સંપ્રદાય અંદર બહુ ભયંકર બહુ સુંદર ઉપાસનાનું સ્થાપન થયેલું હતું, અતિ અદભુત સ્થાપન હતું, સર્વે જગ્યાએ અદભુત સ્થાપન હતું. પરંતુ આ સંપ્રદાય અંદર એક સાધુ થયા, મોટા વિદ્વાન થયા, અને વિદ્વાન થયા પછી એને ભણતા ભણતા ભણનારા ગુરુની સાથે નિષ્ઠા બંધાઈ ગઈ. અને એને ક્યાંથી ઉપાસના હોય કરો કોજી? ક્યારે ઉપાસ ક્યાંથી ઉપાસના હોય? એને અવલંબન કરી સાધન ઉપાસના ફરી ગયા. મહારાજ ને બીજા અવતારો બધા હરખા માનવા માંડ્યા. પરમ દિવસે જ હું યોગેશ્વરને કહેતો હતો, મેં કે જોજો તારા ગુરુજીને હલવાઈ નહીં જતો, હા બ્રહ્માનંદ સ્વામી જેવું થાય ને તો કરજે. બ્રહ્માનંદ સ્વામી મુનિ બાપા હલવાઈ ન ગયા, મુનિબાને ખેહીને લઈ આવ્યા. ઈ પોહા ઈ હમત, એની સમજણ એની પાસે. આપણે ભણવું તો પડે, આપણે ભણવું પડે, પણ એની સમજણ એની પાસે. અને આપણી સમજણ ફરે ને મારે નિષ્ઠામ ફેર પડે ને તો ભણ્યા ગણ્યા બધું પાણી, એની કાંઈ વેલ્યુ નહીં. હું તો એમ કહું સ્વામિનારાયણને સર્વોપરી ન સમજે ને, એ કદાચ વેદનો આચાર્ય, ન્યાયનો આચાર્ય, વ્યાકરણનો આચાર્ય હોય, અરે કદાચ કે દુનિયાના ચરણોમાં આવડતી હોય, પણ ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી જ ન સમજતો, ઝીરો છે. બોલો, ગમે એટલે મોટે બધું શું પણ કામ નહીં એમ. કારણ કે જે મોટે અક્ષરધામ સુધી મારની મૂર્તિ સુધી ન પહોંચાડે, એ મોટે કામ નહીં હું એમ. એ શું કામ નહીં કહો. એટલે માણસ જયારે ઉત્તર નો, મારા જ પહેલો પ્રશ્ન એટલા માટે મૂંઢપણાની વાત કરે છે, બની શકે એવું બુદ્ધિશાળી વ્યક્તિ, એની પાસે શાસ્ત્રનું જ્ઞાન છે, એટલે હાથ આડ શાસ્ત્ર મૂકે વચ્ચે, આમાં આમ કીધું, આમાં આમ કીધું, આમાં આમ કીધું, આમાં આમ કીધું. આ બિચારો કાંઈ જાજુ ભણેલો ન હોય અને જાજુ જાણતો ન, એટલે બધા હાથ આડ શાસ્ત્ર ભેગા થઈ જાય, પછી મનમાં એમ થાય મળું હોય તો હોય એમ. તે આ સંપદામાં એક સાધુની હા પડી ગઈ. હવે એને હા પડી, પાછા જબરા વિદ્વાન થયા. યાદ રાખજો, સત્સંગ હોય અથવા તો સમાજ હોય, એમાં મોટો થાય એ બહુ સારી વાત છે કોઈ પણ વ્યક્તિ, પણ એ મોટો ખોટ વિનાનો મોટો હોવો જોઈએ. ખોટવાળો મોટો થાય ને તો બહુ મોટી નુકસાની કરી જાય છે, બહુ મોટી નુકસાની કરી જાય, જબરી નુકસાની કરે. હવે આ શાસ્ત્રી તો બહુ મોટા થઈ ગયા, જબરા વિદ્વાન એવા સંપ્રદાયમાં મળે ને જોટો એવા થયા, અને પછી એને હચમચાવવાની શરૂઆત કરી દીધી. કોક બિચારા અભણ સાધુ હોય, જેને મહારાજની નિષ્ઠા હોય, એવાને બિચારાને મન વાત ગમે નહીં, ગમે એટલે સમજાવવા જતો, એટલે હાથ આડ દસ શાસ્ત્ર ભણાવી દેતું, એટલે પાછા હેઠા બેસી જાય ને એને સાંભળવા માંડી. આમ તો આખી આખી સંસ્થાઓની ઉપાસના ફેરવી નાખી. બોલો, આખી આખી સંસ્થાઓની એવી એવી વાતો સાંભળવા મળે છે કે ફલાણી જગ્યાએ બહુ સારી ઉપાસના હતી, પણ સમજાવાઈ ગયા, સમજાવાઈ ગયા, પણ અવળો ઘૂંટડો ગળા હેઠે ઉતરી ગયો. તે પછી એની ઉપાસના ફરી અને નીચેની ઉપાસના ફરી. એક સ્થાનમાં તો લગભગ 6-7 વર્ષ પહેલા અમે લંડનમાં હતા, એક ભગત બહુ સરસ વાત કરતા કે સ્વામી અમુક સ્થાનમાં તો પહેલા પ્રગટના શાસ્ત્ર સિવાય કથા થતી જ નહોતી કે. પણ બન્યું એવું કે આપણે કીધું ને, એ સાધુની પાસે અમારા મોટા હતા, એ પગી ગયા, એ સમજાવવા ગયા હતા, પણ બિચારાની બુદ્ધિ ટૂંકી પડી, એની સામે બુદ્ધિ ટૂંકી પડી, અને ઓલાએ આના ગળા હેઠે ઘૂંટડો ઉતારી દીધો. હવે પ્રગટના શાસ્ત્ર ક્યારેક આવે તો આવે, ન તો પરોક્ષનું જ હાલે જાય બધું કહેવાય. લો, અને ધીમે 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 કરતા ઉપાસના ઓછી થતા થતા સાફ થઈ ગયા. અને યાદ રાખજો, જે ઉપાસના સાફ થઈ ગયા હોય એના નિયમ પણ સાફ જ થઈ જાય. કોને આધારે તમે નિયમ પાડી શકો, કોને આધારે તમે માયાને સામે લડી શકો? માયાને સામે લડવાનું છે, ઉપાસનાનું બળ હશે, યાદ રાખ, ઉપાસનાનું બળ હશે તો જ તમને ભજનનું બળ રહેશે, તો જ તમને આજ્ઞાપળનું બળ રહેશે. એટલે મહારાજ પહેલી વાત બહુ સરસ બતાવે, નહીં તો આપણે બ્રહ્માની વારજુને બેહી, બ્રહ્મા આવે તે દી ઉપાધી છે ને, આપણે તમણા મારને સર્વોપરી એમ જઈશ, બ્રહ્મા આવે તે દર લડી લેવું, બ્રહ્માને કહી દેવું અમારે કંઈ જ ફેરફાર કરો. મારે એવું કહેવા માગતા નથી, પણ ગમે તેઓ બુદ્ધિશાળી હોય પણ મહારાજ કહે કે પોતાને મૂંઢપણે લીંગઠ ગાંઠ વળી ગયો હોય તો એને હાથ જોડી દે, તમારી સમજણ તમારી પાસે, મારી સમજણ મારી પાસે, મારો મોક્ષ થાય તોય ભલે, ન થાય તોય ભલે. અને તમને શીખડાવી રાખું, તમે ગ્રસ્ત ભક્તો છો, તમારે 99% મૂંઢપણાની જ ઉપાસના સિદ્ધ થાય, 99% તમારી ઉપાસના મૂંઢપણાની જ સિદ્ધ થાય. જ્ઞાનપણાની સિદ્ધ 1% થઈ શકે, 99% તમારી ઉપાસના મૂંઢપણાની સિદ્ધ થાય. કારણ કે હવે તમે શાસ્ત્ર વાંચી વાંચીને વાંચો કેટલું, અને વાંચો તો એમાંથી સમજાય કેટલું તમને, અને તમે લઈને ક્યારેક પછી અહીંયા ક્યાં ભરી વાત સાંભળી છે ને આ પડી ગઈ છે, લઈને તમે વળી પછી કોઈક સાધન સમજાવવા જાઓ જેને ઉપાસના, મહેરબાની કરીને ભૂલ નહીં કરતા, સમજાય છે તમને, મહેરબાની કરીને ભૂલ નહીં કરતા. એટલા માટે ભૂલ નહીં કરતા કારણ કે ઓલા થાતાડ શાસ્ત્ર ભણ્યા છે, લઈને તમે એને હવે બેસીને વાતચીત કરશો, લઈને તમને બીજું ત્રીજું અંદર નાખશે અને તમે ઉત્તર નહીં આપી શકો, તે દાડે તમારા મનમાં સંશયનો કીડો થઈ જશે, મનમાં એમ થાય મળો આમ હશે, કામ હશે, આમ હશે, કામ હશે, અને તમારે જે મોજ છે મોજ બધી મારી જાહે. એટલે એમાં ઉતરવું જ નહીં, એમાં હા ઉતરવું, ક્યારે તમને ખબર છે કે એને ઝુકાવી જ દઉં પોહાય એમ થાય તો ઉતરવું, નતર ઉતરવું નહીં, એમાં ઉતરવા મજા નથી. જેટલા ઉતરવા ગયા છે બધા નથી ડૂલ થયા, બધા નથી ડૂલ થયા, પણ જેની પાસે જ્ઞાનાશકમ હતું એ ડૂલ થઈ ગયા છે, મૂંઢપણાય આશરો બસ. મહારાજ તે મહારાજ, અમુક બાબત છે ને મૂંઢપણા ને હોય છે, એમાં આમાં બુદ્ધિનો ઉપયોગ નહીં. સિદ્ધાંતમાં છે ને બુદ્ધિનો જાદુ ઉપયોગ ન કરો, બુદ્ધિનો જાદુ ઉપયોગ કરો ને તો સિદ્ધાંત વયો જાય. સમય પ્રમાણે કાળાંતર પ્રમાણે આ તો લોક કેવો છે, પરિવર્તનીય છે, ટાઈમે ટાઈમે પરિવર્તન થવું જોઈએ. એમ એ પરિવર્તનને બાને આપણે ભૂખા કાઢી નાખશું, પરિવર્તનને બાને આપણે સંપ્રદાયના ભૂખા કાઢી નાખશું. મહેરબાની કરી એમાં મૂંઢપણું છે. અરે તમને તો કહી છે ખબર પડે, તમે જે કહો પણ મારે આ સમજણ વાત બરાબર છે. એમાં મૂંઢપણું, ઉપાસનામાં મૂંઢપણું, આ તમારી સ્થિતિ એવી હોય તો વાત અલગ છે, નહીંતર મૂંઢપણાનો આશરો જ પકડજો. ક્યારે બીજાને સમજ આમાં ક્યાલ કે પમજોનું કહું ચીઠી લખી, આપણે મારને બીજાના સ્વરૂપ સમજાત કેમ સમજાવવા, તમે બહુ મહેનત નહીં કરતા, તેમ મહેનત કરજો. ક્યાં ખબર, જેને હા પડવા માંડી છે એવા મુમુક છે ને, પેલા મારના ઐશ્વર્ય પ્રથમ બધી વાતો કરજો, એમ કરતા કરતા ને હા પડવા માંડે, હા પડવા માંડે. અને હા પડવા માંડી તો ખબર પડે ને માણસની મોઢાની રેખા દેખાય તમારી વાતની હા પડે છે કે નથી પડતી. અને આ વાત સમજ્યા જેવી પણ કરી હો, ક્યાંક તેમ વાત કરતા ને પછી માણસ વારે વારે આમ ઊભો થવાની મહેનત કરે ને વારે વારે પછી માથું બાથું ખજવાળે ને ઘડીક વારે વારે પછી આમ તે આમ જો, ત્યારે પછી વાત બંધ કરી દેવી, પછી વાત ચાલુ ન રાખી. અમુક તો તમે તમે ગમે એમ કરતો ભવડે જ રાખે, બોલો એ શીખી રાખવું થોડું. એટલે જ્યાં વાત એક્સેપ્ટ થતી હોય ત્યાં ધીમે 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 કરતા ઉપાસના પાજો તો કોઈ વાંધો નહીં, પણ સીધી તમે પાવા જશો. અને સીધી પાવા જશો તો તમારી સક્ષમતા નહીં હોય તો તમે પાછા ટેજ. મહારાજ શું કીધું, મહારાજ કે વાસના જે ને હોય ને વાસના, મહારાજ કે વાસનું એવું જોર છે સમાધિમાં ગયો ને તો પાછળ આવે. શું કીધું, સમાધિમાં ગયેલા ને પણ પાછો લાવે, મારે કે વાસનાનું એવું જોર છે. એમ ભક્તો વિદવત્તાનું પણ એવું જોર છે, જો તમારી અંદર જરા કે કચાશ ક્યાંક રહી ગયો હોય તો તમને વળી પાછા મગજને ફેરવી નાખે. એટલે ભગવાનના ભક્તો મૂંઢપણે ભગવાનનો દઢ આશરો કરો, અને મૂંઢપણે દઢ આશરો હોય મારા મહારાજ તે સર્વોપરિ જ છે. હા, તમે તમારી સમજણ માટે જેને સર્વોપરી ઉપાસની પાસે બેહીને તમે સમજો, વધારે વધારે સમજો, વધારે વધારે સમજો. હું તો કહું સમજણને કોઈ ન આંબ્યો પાછા, હા મૂંઢપણે દેજો એમ નહીં, પહોંચવા પ્રયાસ તમે શેખ સમજણ સુધી કરજો, પણ સમજણ સુધી નથી પહોંચ્યા ત્યાં સુધી તો તમે મૂંઢપણાને પકડી રાખો. આવો સત્સંગ, આવી શિબિરો, આવી છાવણીઓ ભરી ભરી ધીમે ધીમે કરતા સમજણ સુધી પહોંચશો, પણ સમજણ સુધી ન પાયા હોય ત્યાં સુધી મૂંઢપણાનો આશરો પકડી રાખો. એટલે મહારાજ પહેલી વાત બતાવે, બ્રહ્મા જેવો ડોલો આવે તો ડોલે નહીં, એ કહેવાય મૂંઢપણાનો આશરો. જોકે ભક્તો આ શિબિર છે ને ખરેખર શિબિરમાં વાતો કરો બહુ આનંદ આવે. શું કામ ખબર, ભગવાનના ભક્તો ખરેખર કંઈક પામવાના આગ્રહથી આવે છે, અને એમાં ઉપાસના પામવાના આગ્રહથી આવે છે ને બહુ સારી વાત છે, ઘણી આનંદની વાત છે. આજે જ મને સંકલ્પ થતો, મેં કીધું આપણે રોજ બપોરે પ્રશ્નોત્તરી અડધો પોણો કલાક લઈશ ને, આજ એક દિવસ એવો કાઢવો છે ઉપાસના સિવાય એકે પ્રશ્ન પૂછવો જ નહીં. ઉપાસના બાબતમાં જેને જે પ્રશ્ન પૂછો એ પૂછે, બીજો એક પણ પ્રશ્ન પૂછવો નહીં. આજ બપોરે પોણો કલાક લેવી છે, કારણ કે અહીં શિબિરમાં આવ્યા પછી ઉપાસના જો કાચી રહે તો પાકી થવાનું કોઈ વિકલ્પ નથી. અને ભક્તો આમાં ઉપાસના દળ થાય તો આનંદ છે, પણ આ ફેરી ઘણા બધા ભક્તોએ, હવે ભક્તો સત્સંગની અંદર ભરતી આવી રહી, સત્સંગની ભલે દુનિયા પોહાઈ કહેતી હોય એ નિશાની છે યુવાનોને આ સત્સંગમાં રસ જાગ્યો. નતર અમને ખબર છે 15-20 વર્ષ પહેલા જુવાન તો તમને કાળા માથાવાળો તો સભામાં જોવા જ ન મળે, આમાં તમે જુઓ કોક કોક ધોળું માથું દેખાય છે, બાકી મોટા ભાગના કાળા માથા છે. તમે જુઓ આ બાજુ ઉધર થોડાક ધોળા છે, પણ આ બાજુ તો બધા કાળા છે, ખાલી 2% બાદ કરો તો બોલો આ શું દેખાડે છે, આ સત્સંગની પ્રગતિ દેખાડે. અને યાદ રાખજો ગમે તેવડા મોટા મંદિરો નિર્માણ થાય પણ એ બીજા સ્થાને છે, પેલું સ્થાન તો સત્સંગની અભિવૃદ્ધિ થાય, જીવના હૃદયમાં ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી નિષ્ઠા ઉતરી જે પહેલું સ્થાન છે. અને એ વસ્તુ થાય ને તો મંદિરો થશે, પુસ્તકો છપાશે, બધું સિદ્ધ થશે, પણ પેલા જીવમાં મારા નિષ્ઠા ઉતરી જવી જોઈએ. અને મારાનો એ જ મત છે, મારું નહીં મત છે, તમારી પાસે સાબિતી ખરી મારી પાસે, બોલો છે તમારી પાસે કોઈ સાબિતી, મારો આવો જ મત છે. નિષ્ઠા દત્ત થવી જોઈએ સત્સંગ સમજાવો જીવને, આ તમારી પાસે કોઈ સાબિતી કરી, ને તો હું સાબિત કરી દઉં હમણાં છે ને, ત્યારે કરી દઉં, આવું કરી જ દઉં. તમે એક વેક ના બોલે મને સંભળાતું નથી, પાછું હું બોલું તમને સંભળાય, મારે તમે ભાગશાળી, તમે બોલે મને કાંઈ નથી સંભળાતું. મારા સત્સંગમાં ગાદીનો સ્વીકાર ક્યારે કર્યો, 58માં, ક્યારે કર્યો 58માં, 58 થી 78 સુધી વચ્ચે કેટલો ગાળો ગયો, કેટલા વર્ષનો, વીસ વર્ષનું, વીસ વર્ષની અંદરનું એક પણ કાર્ય તમે દેખાડો જે જગતમાં આપણે જોઈ શકીએ. વીસ વર્ષના ગાળામાં એકે મંદિર કર્યું મહારાજે? એક પણ મંદિર નિર્માણ કર્યું? ગાદીનું સ્થાપન કર્યું છે? તમે વિચારો તમે એમ. બીજું કોઈ ધર્મશાળા પર કાંઈ બંધાયું છે? કાંઈ નહીં. વીસ વર્ષ એકલો સત્સંગની બહુ થ્રાટી બોલાઈ રાખ્યા, બહુ થ્રાટી. મારે કે જાઓ સંતો ગામડે ગામડું ખૂંદી વળો, જાઓ જીવના હૃદયમાં મારું સ્વરૂપ ઓળખાવી દો. મારું સ્વરૂપ ઓળખાય એટલે બાકીનું બધું થઈ જાહે, ઓટોમેટિક થઈ જાહે. કારણ કે મંદિર બંધાવ્યું પ્રથમ 78માં બંધાવ્યું પહેલું મંદિર. ગાદીની સ્થાપના મહારાજે 82માં કરી. તમે આમ એક એક લિંગ તપાસો, મારે નથી ખબર. વચનામૃત જેવું રહસ્ય પણ 76થી શરૂ કર્યું છે, બોલો. ત્યાં સુધી એ નહીં એમ, ભક્ત ચિંતામણી નહીં, નિષ્કળન કાવ્ય નહીં, કોઈ વાત નહીં એમ. એકલી માર કે ઉપાસના બહુ થરાટી તેમ બોલાઈ રાખો, એ હશે તો બધું થાય. અને બધું થયું જ ને કહો એમ. સત્સંગ બહુ મહત્વનો છે જીવનની અંદર, સત્સંગ બધાથી મહત્વનો. યુવાનો આ સત્સંગને માર્ગે આગળ વધે છે એ જોઈને ઘણો આનંદ થાય છે. યુવાનોને આ રસ જાગતો જાય છે. અને ઉપાસનાની સાથે આજ્ઞાની સાથે અત્યારે આપણે આ શિબિર છે ને એ નેટમાં લાઈવ થઈ રહી છે. શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી .org એમ જ છે ને, એમાં આખી દુનિયામાં શિબિર જઈ રહી છે. શિબિર જઈ રહી છે એનો તો આનંદ છે, પણ આ શિબિરને ત્યાં સુધી પહોંચાડવા માટે અમે મહેનત નથી કરી, યુવાનોએ બધાએ મહેનત કરી છે. અમારે અમેરિકાની અંદર વસતા એવા મદન મોહન, ઇંગ્લેન્ડની અંદર વસતા નારાયણભાઈ, પછી અમેરિકાની અંદર ન્યૂઝીલેન્ડમાં રહેતા રાકેશભાઈ, પછી અહીંયા આપણે રાજકોટની અંદર કમાણી સાહેબના દીકરા છે ગૌરાંગભાઈ, પછી જિગ્નેશ યુએસએ વર્જિનિયા, આ બધાએ દાખલો કર્યો છે કે આ શિબિર આખી દુનિયા સુધી પહોંચે. યુવાનોને આ જ્યારે ઉત્સાહ જાગ્યો છે, આ સંપ્રદાયની સર્વ કરતા શ્રેષ્ઠ ફળશ્રુતિ છે. અને એ લોકો પણ સાંભળે, સાંજે રિપોર્ટ આપે, સ્વામી બહુ સરસ મજા આવી, આ વાત આવી એમ કીધું, તમને મજા આવી? નહીં તો મજા આવી, મજા આવી કરે પછી આપણે પૂછીએ કે ખબર નથી હું આવ્યું, આપણી વાત છે એની નથી. પણ પાછા કહે છે આ વાતમાં આ વાત આવી, આમાં આવી, આમાં આવી, અને એમાં પાછું ગોતી કાઢે જે ખરેખર નિશાનવાળી વાત હોય, એ જ કહે છે આ વાતમાં મજા આવી, ત્યારે સમજવું સાંભળેલું સાર્થક છે, સાંભળેલું સાર્થક છે. કારણ કે ડુંડું આખું હોય, પણ આખું ડુંડું કંઈ બાજરાનું ભરેલું ને ઉપરથી બાજરો દેખાતો હોય, ધોકા હોય ત્યારે ખબર પડે બાજરો એમાંથી 25% નીકળે, 75% બીજું નીકળે. એમ સત્સંગની અંદર મલાઈનું સ્થાન તો 25%, દૂધ હોય તો ભલામણા 10 લિટર દૂધમાં 1 લિટર મલાઈ હોય, સમજાય છે? એમ વાતમાં પણ મલાઈ જેવી જે વાત હોય એને જ્યારે સ્વીકાર કરે ત્યારે સમજવું કે એને વાત સમજાઈ રહી છે. અને આ આ શિબિરમાં મલાઈનું સ્થાન ઉપાસનાને જ છે, મલાઈનું સ્થાન ઉપાસનાને. ઉપાસનાને આ પડી જાય, તમારા ગરબા બંધ થઈ જાય તો સમજવું શિબિર સાર્થક. કેમ તમે તાળી ન પડીને કાંઈ ન કર્યું? અમુક અમુક નથી પાડતા એને એમ કે આપણે બંધ નથી કરવા, શું પાડવી? તમારા નિવેદ બંધ થઈ જાય, શનિવારને દિતવારને મંગળવારને બુધવાર રહેવાના તમારા બંધ થઈ જાય, તો સમજવું તમારી શિબિર સાર્થક બની ગઈ. ડાકલા વાકલા બધું બંધ થઈ જાય, ટાઢા ચોલા ઊના ચોલા બધા બંધ થઈ જાય. ભક્તો એક યાદ રાખજો, જો કે મહારાજ સત્સંગમાં એટલી બધી બળભરી પંચમ પ્રકરણમાં વાત લખી, મહારાજ કે રાહુ કેતુ વગેરે વગેરે ગ્રહો જીવાત્માને બહુ પીડાનું નિવારણ કરવું જોઈએ, પણ મારે તુરંત બીજી શતાનંદ સ્વામી કલમ લખી, પણ ભગવાનના એકાંતિક ભક્તને કશું જ નડી શકતું નથી, કોઈ નહીં, કોઈ પાહેનો ફરકે ને ભલામણ. પણ એ સ્થિતિ આપણે પ્રાપ્ત કરવાની છે, એટલા માટે આ શિબિર અને છાવણી છે. સાચો કહું છું, આમાં કોઈની ઘેરે જો પધરામણી કરવા આવ્યા અને કાંઈ ખૂણે ખૂચકે મંદિરમાં બીજું જોયું તો એમ માનશું ખોટું, આપણે આની હાટું ગળું તીડ્યું. ખબરદાર, મંદિરમાંય કાંઈ ન જોયું, હૃદયમાંય કાંઈ ન જોયું, પૂજામાંય મારા સિવાય કાંઈ ન જોયું. પાછું પૂછતા નહીં સ્વામી અમે આ રાખી થયું વાંધો, આ રાખી થયું વાંધો, હું તમને પોઝિટિવ જ કહું છું કે મારા સિવાય કાંઈ ન જોઈએ, મારે નેગેટિવ વિષય પર નથી જવું, હું ન જોઈએ, સમજાય? શું ન જોઈએ? એમાં તો કેટલી મારું વર્ણન કે આ ન જોઈએ, 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 એના કરતા ભલામણ આ જોઈએ એમ બધું આવી ગયું. એક મહારાજ જ જોઈએ, બાકી કાંઈ ન જોઈએ. સિજમારનો મત પણ એવો જ છે. મહારાજ કે પ્રથમના 25મા વચનામૃતમાં મહારાજ કીધું, મહારાજ કે બે રીતે મોક્ષનો પથ હોય છે, એક તો જગત ખોટું, જગત ખોટું, જગત ખોટું, ખોટું જગત કરો ભગવાન સાચા થઈ જશે, વળગી જાય એટલે મોક્ષ થઈ જાય. બીજી પદ્ધતિ મહારાજ કે ભગવાન હાચા ભગવાન હાચા ભગવાન હાચા એમાં તમે લાગી જાઓ જગત આપોઆપ ખોટું થઈ જશે. પણ મહારાજે બીજો મત જ અપનાવ્યો, મહારાજ કે જગત ખોટું જગત ખોટું જગત ખોટું એ કરવા રહીએ અને પછી ભગવાનને હાચા કરીએ, હવે કેટલું ખોટું કરવું પડે. ભરજી બિચારે કેટલું બધું ખોટું કર્યું હતું, અજનાબખંડ દેશ ખોટો કર્યો, પત્નીઓ ખોટી કરી, કુંવરો ખોટા કર્યા, લઈને મૃળાનું બચ્ચું હાચું થઈ ગયું, બોલો તે દઈ દીધી બિચારાની કહો. એના કરતા ભગવાન હાચા ભગવાન હાચા ભગવાન એકમાં જ મંડી પડો, આપોઆપ બધું ખોટું થઈ જાય. એમ ઉપાસનામાં પણ શું ન જોઈ શું ન જોઈ શું ન જોઈ કેટલું ગણાવું, કારણ કે થોડા છે. એના કરતા એક ભગવાન શ્રીહરિ જોઈએ, બસ એમ બધું જ આવી ગયું, બાકી કાંઈ ન જોઈ. હવે પુસ્તાની ખબરદાર, આજ બપોરે ઉપાસનાના પ્રશ્નમાં કોઈ ચીઠી લખી સ્વામી આ રખાય કા ન રખાય, એક જ સ્વામિનારાયણ રખાય. આવી દ્રઢતા જે દાડે થાય તે દાડે મહારાજ રાજીના રેડ થઈ સાબાશ સાબાશ, જે કરવા માટે બ્રહ્માંડમાં ગયો તો એ કાર્ય તમે કરી ચૂક્યા. જો કે ઉપાસનાની બાબત ભક્તો જ્યાં સુધી હા નહીં પડે ત્યાં સુધી તમને બારે ખૂદશે બારે ખૂદશે બારે ખૂદશે, પણ જે દાડે હા પડી જાય છે ને પછી એવી મીઠી લાગશે એવી મીઠી લાગશે એવી મીઠી લાગશે. એટલે દુખે ને ખટકે ને તોય પણ તમે આ વાતને સાંભળે રાખજો. હું તો એમ કહું તોય પણ શિબિરમાં આવજો, ભલે દુખે. આવ્યા હશો, એક દી સાંભળ્યું, બે દી સાંભળ્યું, પાંચ દી સાંભળ્યું, પંદર દી સાંભળશો, એક દાડો હા પડી જાય. થોડા દાડા પહેલા મારે જામ્બિયા જ ફોન આવ્યો હતો. પહેલાં અમે ગામમાં ગયેલા ત્યાં ફોન આવ્યો, મને કહે સ્વામી જય સ્વામિનારાયણ. અમે જય સ્વામિનારાયણ કર્યા. મને કહે સ્વામી આપણી કોઈ મુલાકાત નથી થઈ, પણ મને હેત ઘણું છે, મેં મુલાકાત નથી થઈ તો પરિચય. મને કે પરિચય બીજો કાંઈ નથી. મેં કીધું ફોન કે થયો? મને કે મેં સરદાર ફોન કર્યો હતો, ને પછી તમારો નંબર લીધો ને પછી અહીં ફોન કર્યો. મેં સરસ, શું કામ હતું? મને કહે સ્વામી ખરેખર હવે એમ લાગે છે કે માણસનો દેહ મળ્યો સાર્થક થઈ ગયો, ન તો જન્મતો તો સત્સંગમાં જ, પણ એમ થાય છે કે જો વાત ન સમજાડે હોત તો કાચે ને કાચે મરી જાત એમને કે. પછી એણે વાત કરી, સ્વામી તમારી મધ્ય પ્રકરણની કેસેટ લંડનમાંથી મારા જામ્યમાં આવી ગયા. અને પહેલાં મેં સાંભળ્યો, શરૂઆત કરી, શરૂઆત કરીને બે ત્રણ કેસેટ સાંભળીને મારો તો મગજ ફાટી ગયો કે આ હું સાચું બોલે છે કે. મનમાંથી આ કેસેટ ભાંગીને ઓડિયો કેસેટ ભાંગીને ભૂકા કરીને ફેંકી દઉં, મને મારા મનમાં આવો સંકલ્પ થયો. પછી મનમાં એમ થયું કે ના હજી સાંભળું ખરો આગળ હું કહીશ. સાંભળતા સાંભળતા સ્વામી દસ ને અગિયાર બાર તેર ચૌદ ને પંદર હોળ કેસેટ જે સાંભળીને તે સર્વોપરી પણ મને હા પડી ગયો કે ઓહો હો આવડા મોટા ભગવાન મળ્યા છે કે. અને સ્વામી હવે મનમાં એમ થાય છે કે જો આ વાત ન મળી હોત તો કાચે ને કાચો મરી જાત કે. ત્યારે ભક્તો આપણા હૃદયમાં એ વાતનો આનંદ થાય કે ભગવાનને આપણને નિમિત્ત બનાવીને પણ એ બિચારા મમુક્ષને ભગવાન ઓળખાવ્યા. અને એ કહે કે સ્વામી હવે અમારે ત્યાં મંડળ નાનું હાલે છે, પણ મંડળમાં જયારે સભા થાય ત્યારે કેસેટ મૂકી વચનમાં વાંચીને પછી કેસેટ મૂકીએ, કારણ કે વચન સમજતા તો આવડતું નથી પૂરું, એટલે પછી કેસેટ મૂકીએ અને કેસેટ સાંભળે વચન તો વાંચ્યું હોય એટલે બધાને હા પડવા માંડે છે. અને સ્વામી ઘણા બધા હરિભક્તો અહીંયા થયા છે. હમણાં મેં તમને વાત કરી હતી ને કાલ કે પમદી કીધી હતી ઓસ્ટ્રેલિયાની, ઓસ્ટ્રેલિયાની અંદર અમારે હર્ષદ ને હરિકૃષ્ણભાઈ ને એ બધા હરિભક્તો છે. જો કે મજબૂત તો બે જ હતા, પણ બેમાંથી એટલે 38 જણાનું મંડળ થયું છે. એ કે સ્વામી અમે છે ને ભૂપગઢનો સત્સંગનો શેટ મૂક્યો ને એમાંથી લગ્ન લાગી તે 38માં કાંઈ કાચું પહોંચ્યું તો બધું સાફ થઈ ગયું. મેં કીધું ભલામણા થઈ જાય 38માં સાફ થઈ ગયું, અમારે ભૂપગઢમાં 5000માં સાફ થઈ ગયું. ન તો લાકડ બોર્ડ બદલી ગયા હતા, બોલો હતા બધા સ્વામીને, પણ લાકડ બોર્ડ બદલી ગયા, કોક ઘર જ બાકી રહ્યું અપવાદરૂપ, લાકડ બોર્ડ બદલી ગયેલા બોલો. અરે મઠ થપાવા મીડ્યા ભલામણ છે, હદ ન કહેવાય. ન તો જેને ભગવાન સ્વામિનારાયણ આ અમારું ગોકુળિયું ગામ છે એમ કીધું, અને સ્વામિનારાયણ સિવાય બીજો સંપ્રદાય ન મળે, બીજી ધજા નહીં, રજપૂત સિવાય બીજી જાત નહીં, પણ તેમ છતાં લાકડ બદલી ગયેલું. પણ મજા બહુ આવી કથા કરવાની, શું કામ ખબર, કાચા પોચાય પણ હતા ઘરના ને, એટલે બહુ થરાટી બોલાવી દીધી, બહુ થરાટી શિબિરમાં બોલાવી એવી, બહુ થરાટી સત્સંગજીનમાં બોલાવી. હું કહું છું 234 પારણ થઈ, પણ ભૂપગઢ જેવી થઈ નથી, થશે નહીં, સિવાય કે ભૂપગઢવાળા બેહારે બીજી વાર થશે, નહીતર ભૂપગઢનો રેકોર્ડ તૂટશે નહીં. હરિભક્તો કેટલા રાજી થયા છે, 400 રૂપિયાનો શર્ટ મળતો હતો તેથી ફોન કર્યો, સ્વામી ગમે એટલો ખર્ચો થાય પણ આ શર્ટ ઉપર સૌજન્ય આપો અને તમે એને 50 રૂપિયામાં આપો, 350 રૂપિયા અમારું સૌજન્ય, પણ મળો બોથરાટી બોલાવા જેની પાસે જાય ને બધા સીધા થઈ જાય કે. આ શર્ટ જેની પાસે કાં તો ઠામકો મટી જાય ને કાં તો સીધો દોર થઈ જાય કે, અમને જરાય શંકા નથી. તે પમદી વાત કરીને જે ખુલ્લો મૂક્યો, અમારા ભગતને મેં કીધું મેં શર્ટ બનાવજો એવી રીતનું સૌજન્ય, તે 500 બનાવ્યા, તે કાઉન્ટર ખોલ્યા ભેગા 500 વયા ગયા, એ કે નો બચ્યો બોલો. 500 વાગ્યા, મને કે 500 ધોઈ આગ્યા. મેં કીધું બીજા પર નહીં કે આખી રાત જાગ્યા ને ત્યારે 108 થયા કે તે પાર કાલવી આવી ગયા. મેં કીધું આજનું તો કે આજનું હવે થોડાક થયા છે, હવે અંબા હે નહીં. ભક્તો ઉપાસનાની બાબત તો એકો છે, ઉપાસના તો એકો છે. ભગવાનના ભક્તો ઉપાસનામાં કાચું નહીં રાખતા, બસ બહુ કહું છું. ઉપાસના રહેશે તો આજ્ઞા સહજ દ્રઢ થશે, અને ઉપાસના આજ્ઞા બે હશે. અને ભગવાન શ્રીહરિની ઉપાસના સમજાય એટલે સિદ્ધાંત સમજાય, સિદ્ધાંત ન સમજાય ત્યાં સુધી ઉપાસના સમજાણી કહેવાય જ નહીં. સિદ્ધાંત સમજાય, ત્રણ સમજ્યા હે એટલે સ્વભાવ બભા તો બિચારા ક્યાંય ગોત્યા નહીં જાય, ક્યાંય ગલીમાં હલવાઈ જાય બિચારા, આડાવાળા વહી જાય, અને મહારાજની મોજમાં આપણે ઝૂમી પડશું. આપણે કોઈની ટીકા પર ટિપ્પણી કર્યું નહીં, આપણું તો આપણે સમજવું કે ન સમજવું કહો. આપણે તો કોકની ઉપાધિમાં ઘરમાં બધો કચરો ભરી દીધો, બોલો આપણું ઘર સાફ કરવું કે ન કરવું? પડખે વાળાનું જે પોઝિશન હોય, આપણું ઘર સાફ કરવું કે ન કરવું? આપણા ઘરમાં ગમી આવી જાય તો આવવા દઉં કહો, ગમી ઘરી જાય તો કરવા દઉં, ઘર તો સાફ રાખવું કે નહીં? માટે ભગવાનના ભક્તો ઘરને સાફ રાખજો, હૃદય રૂપી ઘરને સાફ રાખજો, મંદિર રૂપી ઘરને સાફ રાખજો, પૂજા રૂપી ઘરને સાફ રાખજો. મહારાજ કે પોહા એવો આવે તોય પણ, બ્રહ્મા જેવો આવે તોય પણ હચમચે નહીં, એને મૂંઢપણાનો આશરો કહેવાય. માટે ભગવાનનો ભક્ત મૂંઢપણે ભગવાનનો આશરો કરે. બીજી વાત મહારાજ બતાવી રહ્યા છે, અને બીજો પ્રકાર એ છે જે ભગવાનમાં જે પ્રીતિ ત્યાં કરીને ભગવાનનો દઢ આશરો થાય છે, તે જેને દ્રઢ પ્રીતિ હોય તે પરમેશ્વરને મૂકીને બીજા પદાર્થમાં જોરાવરીય પ્રીતિ કરે તોય પણ થતી નથી. હમણાં જ આપણે પ્રશ્નોત્તરીમાં વાત આવી ગઈ હતી. બીજા નંબરમાં પ્રીતિએ કરીને આશરો હોય, પ્રીતિએ કરીને જેને આશરો હોય એટલે ભગવાન અતિશય પ્રેમ બંધાઈ ગયો હોય, એને આ વાત કદાચ સમજાય તોય ભલે, ન સમજાય તોય ભલે, ઉપાસના વાત એને ખરખરો નથી. હું કામ ખરખરો નથી તો એને હવે આના સિવાય બીજું ગમતું જ નથી. માનો કે એને કોઈક ક્યાંક લઈ જાહે, માનો કે મારા તેડવા એને ઉપાસના સર્વોપરી શું કહેવાય ને બીજું શું કે કાંઈ ગતાગમ નથી, પણ પ્રીતિ મહારાજમાં છે, અનન્ય પ્રીતિ મહારાજમાં છે. એને મારા તેડવા માટે આવશે અને લઈને બીજા ધામમાં મૂકશે, ત્યાં એ ધામના અધિપતિ હોય એને જોશે એટલે તરત કહેશે આ નહીં, મને અહીંથી ઉપાડો. સમજાય છે? એને લઈને બીજા ધામમાં મૂકશે, ન્યાય બીજું દેખાડે કે આ નહીં, અહીંથી મને ઉપાડો. એને ગમે હજાર જગ્યાએ ફેરવશે તોય પણ હા પાડશે નહીં. છેવટે અક્ષરધામની અંદર મહારાજની મૂર્તિના દર્શન થશે અંદર કે બસ આ સાચું, બસ મારે તો આ જ જોઈએ, બાકી કાંઈ જોઈએ નહીં. પ્રીતિવાળોના લક્ષણ છે. એટલે મહારાજ કે કાં તો પ્રીતિ કરીને દઢ આશરો હોય તો એને વાંધો આવે નહીં, જેને ભગવાનમાં પ્રેમ બંધાણો. એટલે બીજો પ્રકાર મહારાજ બતાવ્યો. અને પ્રીતિમાં મહારાજ કેટલું સરસ વાત બતાવજો, ને જેને દ્રઢ પ્રીતિ હોય તે પરમેશ્વરને મૂકીને બીજા પદાર્થમાં જોરાવરીય પ્રીતિ કરે તોય પણ થતી, જોરાવરીય પ્રીતિ કરે તોય ન થાય. બોલો, આપણે તો જોરાવરીય પ્રીતિ કરીએ તોય તૂટતી નથી અને આને થતી નથી ભગવાન સિવાય. કહો તુમ સંગ જોડી પ્રિયા, અબ કોણ સંગ જોડું રે, તુમ પ્રીતિ તોડે મગર મે ના તૂટે રે. તુમ સંગ જોડી પ્રિયા, અબ કોણ સંગ જોડું રે. સ્વાય મહારાજ તોડાવવા માટે આવે ને મહારાજ, તોય તૂટે અને એને સંપ્રદાયના આવા ઇતિહાસો છે કે નથી? મૂળજી અને કૃષ્ણજી, હે ભુજના મૂળજી અને કૃષ્ણજી, પ્રસિદ્ધ પ્રસંગ છે ને. મહારાજે કીધું એલા કાતર લાવો, કાતર લાવો, માનકો વાગામાં એલા કાતર લાવો, કાતર લાવો. બધાને મનમાં થયું કાતરને વળી શું કરવી છે, કાતર તો હશે હશે લઈ આવ્યા, કાંઈ વાંધો નહીં, મહારાજ માગે તો આપવી જોઈએ ને. અને એના મનમાં એમ થયું છે કે આપણા ભાઈ મહારાજ કાતર માગી આપણી સેવા કામ લાગી, પણ કાતર લઈને મારે ત્યાં પાસે આવો. મારે કે શું કામ છે? તો તમને તોલા કરીને સાધુ કરવા છે. ઉભા તો થયા પણ મહારાજ પાસે ન હોય, ઘર ભેળા થઈ ગયા. પણ મૂળજી અને કૃષ્ણજી જયારે ખબર પડી, બે આવ્યા મહારાજને કે મહારાજ કરો અમને સાધુ, કરો અમને સાધુ. મહારાજે કીધું કે તમારા મનને પૂછતાઓ, જાઓ સાધુ થવું કઈ હેલું નથી, તમે સમજો એટલું હેલું નથી, જાઓ પૂછતાઓ. મનને પૂછવા ગયા, મનને કે હે મનવા, અબજો જન્મ સુધી તો તે જેમ કીધું એમ જ અમે કર્યું, આ ફેરી ભલામણ અમે કેમ કરીને, અને તને બળદનો દેહ મળ્યો છે ત્યારે કોને માથું દાબી દીધું છે, તને કૂતરા બલાડવાનો દેહ મળ્યો છે ત્યારે કોને તને હુકી ભાજી કરી દીધી છે, તો આ ફેરી કદાચ હુકી ભાજી ન મળે, માથું દાબવા ન મળે, તને ગધેડાના અવતારમાં કોને દંડરૂપનું ગાટલું પાથરી દીધું છે, આ વખતે કદાચ ભોય પથારી કોથળા પર હું પડે તો એમાં વાંધો હું જ તને, એક ફેરી માની જા. અને ખરેખરો જીવ અંદરથી માયકાંગલાય પણ રાખે છે. જીવ જ્યારે પડકાર ફેંકે ત્યારે ઇન્દ્રિયો અંતકણ થરથર કાંપવા માંડે. અંદરથી અવાજ આવ્યો, મને પણ કહી દીધું, જાઓ થઈ જાઓ સાધુ, અમારી પરમિશન છે. મહારાજની પાસે મહારાજને કે મહારાજ કરો સાધુ, મહારાજ કે મનને પૂછ્યું કે મને પરમિશન આપી દીધી. કે 15 દિનો થયો, હા બીજી સેકન્ડે પરમિશન બોલો. અને આપણે પછી પરમિશન લેવા માટે ફોન કરવો પડે ક્યાંક, એમ તે ઓળી ભગવાન ભજાય, એમ ભગવાન ભજાય. ભગવાન ભજવાની પરમિશન કોઈની ન લેવી પડે. સંકલ્પ ઉઠ્યો અને શરૂ કરી દે. મહારાજ કે મહારાજ કરો સાધુ. જો કે પછી મહારાજ કીધું કે હાલો કરીએ, કસોટી કરો. એટલે મૂળજી છે ને કહું છોડવા માંડ્યા, ત્યારે કૃષ્ણજી ગયા ભલામણા, કહું કોણ છોડવાનું, ફરીવાર પ્યારું એને છોડવાનું, આમ આંચકો મારી અને તોડી નાખ્યા કડિયાને. કરો મારા સાધુ. મહારાજ પછી હઠે ભરાણા, મહારાજ કસોટી લઈને તને ભૂગા કાઢી નાખે. મહારાજ કે એવું સાધુ નથી કરો. મહારાજ કે નહીં મારા સાધુ કરો. મહારાજ કે નથી કરો. મારી સાથે અતિશય પ્રીતિ. પછી તો મહારાજ ગઢપુર આવતા રહ્યા. ગઢપુર જયારે આવતા રહ્યા ને ત્યારે મહારાજ પાછળ આવ્યા, તે ઘરના બધા પત્રો લખ્યા, મહારાજ કાઢી મૂક્યા. બીજી વાર આવ્યા તો બીજી વાર એના ઘરના તેડવા આવ્યા. ઘરના તેડવા આવ્યા તો પછી મહારાજે કીધું કે જાઓ ઘરવાળા રે વૈયા જાઓ. ઘરવાળા રે મોકલ્યા, પણ કેવી મારામાં પ્રીતિ જાગી હશે અને સંસાર કેટલો બધો અસાર થઈ ગયો હશે. ઘરવાળાને એને માથાકૂટ કરી, તેમ છતાં ઘરવાળા માનતા નહોતા ને અંગનું ભીષ્મ કરી નાખ્યું. અને પાછા મહારાજ પાસે આવ્યા. મહારાજ કે તમે અમારી આજ્ઞાનો ભંગ કર્યો છે, માટે જાઓ તમને વિમુખ કરીએ છીએ. મહારાજ કે જાવ અહીંથી જતા રહો. તો ઘેલાને સામે કાંઠે બેહીન ત્યાં ભજન મળ્યા લલકાર મારના કીર્તન. પણ વૃત્તિ મારા જોડી દીધી, મારનો ઢોલિયો મળ્યો ખેંચાવ બોલો. ત્યાંથી મહારાજ ક્યાંને કાઢી મૂકો, તો કાઢી મૂકી માંડવધારથી એક મૂકી આવ્યા. તો ન્યા કીર્તન બોલે તો અહીંથી મારનો ઢોલિયો ખેંચાય. મારે કેલા દરબારો જા ને ઓલ્યા ન્યા માંડવધાર બેઠા બેઠા કીર્તન બોલે છે. પણ ઓલ્યાને કઈ વાત સમજાણે નહીં, તો ન વિચારે મહારાજ ન્યા બેઠા તમારો ઢોલિયો ખેંચે ને અમે શું કરી શકીએ. ઉપડ્યા અને ત્યાં જઈને કે ઓય વેતા થતો મારી આજ્ઞા છે. ઓલા કે સાંભળો, ગઢપુરની હદ પૂરી થઈ ગઈ છે, મહેરબાની કરીને ખબરદાર હાથ અડાડતા નહીં, તો અમે અછલી કચ્છી છીએ, એક એક 5-5 જણાને સાચવી લેવું. માટે વેતા થાવ તો ઓલા પાછા ઉતાર્યા, સાચું થવું પડે બસ. મારણ કે મહારાજ એને તો આવું કીધું, 5-5ને સાચવી લઈ એમ છે ને, અમે મૂળ હાથ હતા, ઈદોહને સાચવી લે એમ હતા. અને પછી મહારાજ આજી થયા. મહારાજ કે બોલાવો એને. અને પછી મહારાજ બોલાવ્યા, મહારાજ દંડુડ કર્યા, મહારાજ ઉભા થયા, મહારાજ ભેટ્યા, બેને સાધુ કર્યા. પ્રીતિ જે હોય ભગવાન કે અમે તોડાવવા જાય તો પણ તૂટી શકે, કોઈની તોડાવી ન તૂટે એનું નામ પ્રીતિ. અને એવી જેને પ્રીતિ હોય એને પછી આશરો કોણ તોડાવી શકે, કોણ તોડાવી શકે? મહારાજ કે કોઈ તોડાવી શકે નહીં. અને ગમે તે વિપરીત દેશકાળ આવે તોય મહારાજનો મત સ્વયં એવો પડે છે કે એને કોઈ ભ્રમાવી શકે નહીં જેને ભગવાનની સાથે પ્રીતિ બંધાણી હોય. નતર જ્યારે ભગવાન સાથે તમે જોડાઓ, સત્સંગમાં જોડાઓ, ત્યારે તમને બહુ વિઘ્નો આવવાના. પહેલાં તો બહારના બધા વિઘ્નો જબર આવતા હતા, હવે અંદરના શરૂ થાય. જોજો ને આ જાતા ની ફલાણ જગ્યાએ જાતા ની આમ થઈ જાય તેમ તે ઘણા બધા વિઘ્નો આવે. પણ તમારી દળતા અને પ્રીતિ જો હોય તો તમે મહારાજમાંથી કોઈ દી ચલાયમાં ન થાવ. મારા સમકાલીન સમયમાં ઇતિહાસ નથી. ઝીંઝાવદર ગામનો, ઝીંઝોડા ગામનો, ઝીંઝોડા મહારાજના સમયમાં ખરેખરા ભક્ત હતા ઝીંઝાવદરના ઉગા ચાંદુ. મહારાજના ખરેખર હરિભગત થયેલા, પણ ગામમાં જ્યાં ગયા ને, ગામમાં ગયા ને તે ગામના લોકો બધા ભેગા થયા અને પૂછતા કેમ કેમ સત્સંગ થતા આમ ને તેમ પૂછતા. એમ એક ચારણ આવ્યો, ચારણ આવીને છંદ ને દુહા મળ્યો લલકાવા, લલકારો. એટલે ઓલા બધા કીધું, કઈ બાજુથી આવો ગઢવા? તો ગઢડા બાજુથી. તો કઈ નવી જૂની? તો કે નવી જૂની છે ને. તો હું? તો કે સ્વામિનારાયણ છે ને અબલ બાપુને બે દીકરી લઈને ભાગુ ઘાસ. કે ખરો દિશીલો હતો. એટલે બધાને મનમાં થયું, હવે ઉગો ચાંદુ ક્યાં જાય, આફડી કંઠી તોડશે. ઉગા ચાંદુને સામે જોયું, ઉગા ચાંદુ તો મલક 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 મોઢું મલકાવતા હતા. એલા તારો સ્વામિનારાયણ ઓલા અભલ બાપુની બે છોકરી લઈને ભાગી ગયો તો તને કાંઈ નથી થતું? તો મને શું થાય? અરે પણ એની છોકરી લઈને ભાગી ગયો, જગતમાં લાજ જાત તક તમને ખબર છે. એને બે એનો મેળ પડે. એ હોળ જયારે 108 રાખે ને ત્યાં સુધી તો કૃષ્ણ અવતાર જેવું કર્યું કહેવાય. ઇથી વધારે રાખે તો વાંધો નહીં, કારણ કે આ તો ઇથી મોટા સર્વોપરી છે, તો એને બાધ થાય એમ નથી. હોળ જયારે 108 તો જો અવતાર રાખી શકતા તો અવતારી છે ભલામણા. આ તો કદાચ હો લાખ રાખે ને તો એને બંધન થાય નહીં. ત્યારે ઓલો કે માળો આ ઉગલો તો ખરો છે કે આને કઈ નો આઈડ્યું કે. ત્યારે પેલો ચારણ કે પણ તમને ખબર બીજું પ્રકરણ હોય તેને આક્યું છે કે ગળામાં બધાને પારો પહેરાવે છે કે. ત્યારે ઉગા ચાંદુ કે એમાં શું કે એના વચન કઈ પારો પહેરે શું થઈ ગયું તો પણ પારો પહેરે તો મોક્ષ થાય તો કે મોક્ષ જોતો છે કોને. અમારે તેને રાજી કરવા તું તો પારો નું કહે છે પણ મને ખાહડું બંધાવે ને ગળામાં ખાહડું પહેરીએ અને બધે ગામમાં ને વેવાઈની ઘેરે બધે જાય જાનમાં હોય ત્યાં જાય ખાહડું પહેરીને. પણ અમને બીજો સંકલ્પ થાય આનું નામ કહેવાય નિષ્ઠા. હે આનું કોણ તોડાવે? આપણે તો અમને ખબર છે કે સત્સંગ કરવા જાય ને ત્યારે કંઠી બારી કાઢીને બે સામે બે જાય લાઈનમાં અને પણ લગ્નમાં જાય ને તે અંદર નાખી દે. ઘણા ઘણા તો સાધન પાસે આવે ને તેથી તિલક ચાંદલો કરે તે ભલા માણા રોજનો ટ્રેડમાર્ક હોય અને તમે તાજો એક હસતો રહે અહીંથી બિચારો શરૂ કરે અહીંથી એક ઇંચ પહેલાં છોડી દે અહીંથી અડધે કપાળે શરૂ કરે ખબર ન પડી જાય કે ભલા માણા તું કારીગર માણા નથી શીખાવો છો. બોલો નિષ્ઠા હોય નામ થાય થાય કોઈ દાડો. દુનિયાના કોઈ પણ છેડે રહેતો હોય એને લેશ માત્ર શરમ ન હોય. શરમ કોને હોય ભલામણ? ભગવાન ઓળખાય પછી શરમ રહે. અને શરમ હોય એને સ્નેહ કહેવાય પ્રેમ કહેવાય ન કહેવાય? ગોપીઓને શ્રીકૃષ્ણ ભગવાનમાં સ્નેહ હતો પરણિત બધી હતી તોય શું કહેતી ખબર છે? કૃષ્ણ મારો ધણી કૃષ્ણ મારો ધણી. કેટલાક લોકો એને મળ્યા ગામને કે મૂંગ્યું મરો મૂંગ્યું તમારો બાપ ઓલો કાઢી મૂકશે તમને કે પરણેલ્યું છો કે હેરાન થઈ જાઓ. ત્યારે ગોપીઓ શું બોલતી ખબર? હજી તમે ખૂણે ખૂણે વાતો કરી છે અમે તો ભર ચોકમાં કહેશું કૃષ્ણ મારો ધણી કૃષ્ણ મારો ધણી કૃષ્ણ મારો ધણી. જો આનામ સ્નેહ કહેવાય. આમાંથી તો લગભગ કોઈ નકલ તિલક ચાંદલા વાળા નહીં જ હોય ને હશે તો અસલ થઈ જાય. જો કદાચ હોય તો અસલ થઈ જાય નકલ નહીં રહેતા ભલામણ. નકલને અકલ ન હોય એમ જગતમાં કહેવત છે ભલા માણસો. નકલ જીવનમાં કોઈ વાતની નકલ નહીં કોઈ વાતની નકલ નહીં. અસલ વસ્તુ તમે લાવો. આ પુરુષોત્તમ નારાયણ અસલ મળ્યા છે એને નહીં અંબાય એ વિને અસલ વિના નહીં અંબાય. માટે ભગવાનના ભક્તો બહુ ધ્યાન રાખજો ખૂબ ધ્યાન રાખજો. ઘણા ઘણા પછી બહુ ખંડન કર્યું એટલે પછી બજારમાં જમવા ન જાય હોટલમાં ન જાય પણ ત્યાંથી ફાફડા ને પછી પેટીસ ને ખમણ ને ત્યાંથી લઈ આવે અને પછી ઘરમાં કોઈ ન ભાળે એમ ખાય. એકાંતિકની વાત છે તો કોક કોક લાગઠ નહીં. મહેરબાની કરી શા માટે ભલા માણસ તમે એમાં જાઓ છો? શું કામ ખેંચાવ છો? કોણ મળ્યું એનો તો જરાક વિચાર કરો કોણ મળ્યું છે. આવડા મોટા ભગવાન મળ્યા પછી રંગપણું હોય? રંગપણું તો રહેવાનું મળ્યું. થયા કોટીના કલ્યાણ કરોડોનું કલ્યાણ કરનારા પુરુષોત્તમ નારાયણ મળ્યા. ભલા માણસ આવા ભગવાનને મૂકીને તમે ફાફડામાં ક્યાં જાઓ? મોટા મોટા સંતોનો મત તો તમે જો. ગુણાતીતાનંદ સ્વામી કે એક ફરે મેં ભૂજ ગયા બધો મોટો સંઘ હતો અને આચાર્ય મહારાજ પણ સાથે હતા અને પછી માંડવીમાં એક જગ્યાએ સભા થઈ ને એમાં અમે બધા સભામાં બેઠા હતા આચાર્ય મહારાજ પણ બેઠા હતા. પછી બે પાંચ દસ જણા સમુદ્રમાં વહી ગયા ને આટો મારવા. પછી અડધો કલાક પાછા આવ્યા એટલે એમ પૂછ્યું ક્યાં ગયા હતા તો કે અમે સમુદ્ર જોવા ગયા હતા સમુદ્ર જોવા માટે ગયા હતા. ત્યારે સ્વામી કે એમ કીધું ભલા માણા તમે સમુદ્ર શું જોવા ગયા અને એમાં આવા ભગવાન શ્રી અને અપર સ્વરૂપ આચાર્ય શ્રી બેઠા છે અને તમે સમુદ્ર જોવા ગયા? તમને આચાર્ય સમુદ્ર જેવા ન દેખાણા તે તમે સમુદ્ર જોવા ગયા? એ સંતને શું મહિમા છે તમે વિચારો તો ખરા. આચાર્યને તમે સમુદ્ર જેવા ન જાણ્યા? વિચારો ભક્તો એ મોટા મોટા શબ્દોની હારો કરી રાખવી ત્યારે જન્મમાં ક્યારેય પણ લાઈન ચૂકાશે નહીં. નહીં તો આ જગત તો લાઈન ચૂકવાડી દે એમ છે આપણે છે હિસાબે ચૂકવાડી દે. બોલો કોઈ પણ ભોગે ચૂકવાડી દે અને પાછા આપણી પાછળ પડી જાય. કોઈ પણ હિસાબે આ લાઈન ચૂકવો જોઈએ અને ત્યાં સુધી પાછા પડેલા રહે કે આપણે લાઈન ન ચૂકીએ. લાઈન ચૂકો પછી કે હવે વાંધો ન હવે એની રીતે હાલે રાખશે હવે તમે તાર ગોતો બીજો આને ચૂકવાડી દીધી કહો ખરેખર ફોન ઉપર ફોન ને તમને આમ મદદ કરીશું તમને આમ મદદ કરીશું તમારું આમ કરી દેવું તમારું ઓલું કરી દેવું તમને તમે જમીન લઈ દઉં લાઈન ચૂકવાડે છૂટક્યો કરે લાઈન ચૂકવાડે ને પછી પાછા ઓલો બિચાર ફોન કરે હવે મારા અહીં છે તમારે કઈ આવજો ને તો કે હવે હમણાં ટાઈમ નથી હવે મારી પાસે લ્યો કરો વાત. હે એને ખબર હવે ક્યાં જવાનું હશે હવે ચૂકી ગયો, હવે ત્યાં અહીં રહેવાનો છે. એટલે મહેરબાની કરી ભગવાન ભક્તો લાઈન નહીં ચૂકશો, એમ લાઈન પકડો, ભગવાનની મોક્ષની લાઈન પકડો. બહુ અદભુત મહારાજ વાત બતાવે છે. મહારાજ કે પ્રેમે કરીને જેને આશરો અને જોરાવરે ભગવાનમાંથી પ્રીતિ તોડવા જાય તો પણ તૂટે નહીં, જોરાવરે નિશ્ચય તોડવા જાય તો પણ તૂટે નહીં, ત્યારે સમજ્યું પ્રીતિ એ કરીને એને દઢ આશરો છે. હવે ત્રીજી વાત, જેની બુદ્ધિ વિશાળ હોય, બુદ્ધિ વિશાળ, બુદ્ધિ પોકતી હોય, તે ભગવાનનું સગુણ નિર્ગુણપણું તથા અન્વય વ્યતિરેકપણું તેને સમજતો હોય, અને ભગવાનની માયા થકી જે જે સર્ગ થયો છે તેને સમજતો હોય, અને ભગવાનના જે પૃથ્વીનિશે અવતાર થયા છે તેની રીતને સમજતો હોય, ભગવાનનું સગુણ નિર્ગુણપણું સમજતો હોય. ભક્તો, કોઈ જગ્યાએ શાસ્ત્રમાં છે ને અનેક જગ્યાએ અનેક વાતો જોવા મળે જેથી કરીને જીવને ક્યારેક ભ્રમી જવાય. જો ક્યારેક ભગવાનને ઈશ્વર શબ્દથી પણ સંબોધ્યા છે. સત્સંગ જીવનમાં તો અખંડાનંદ સ્વામી ત્યાં સુધી પ્રશ્ન કર્યો, મહારાજ આપણે બ્રહ્મ શબ્દથી સંબોધ્યા છે અને પાછા અક્ષરને બ્રહ્મ કહે છે, મુક્તોને બ્રહ્મ કહે છે, આલોકની અંદર સ્થિતિ પામેલા પુરુષોને બ્રહ્મ કહે છે, તો હકીકતમાં બ્રહ્મ છે કોણ? બહુ સરસ મહારાજ ઉત્તર આપ્યો છે. મહારાજ કે સાંભળો સ્વામી, અમે એક જ બ્રહ્મ છીએ, અમારા સિવાય બીજો કોઈ બ્રહ્મ છે જ નહીં, અમે એક જ બ્રહ્મ છીએ. તો મહારાજ પછી તો બીજા બધાને બ્રહ્મ કહેવાનું કેમ? મહારાજ કે અમારા સંબંધને જેટલા જેટલા પામે, બધા જ બ્રહ્મ સ્થિતિને પામે, બધાને બ્રહ્મ શબ્દથી સંબોધવામાં આવે છે અને બ્રહ્મ કહી શકાય. અને મહારાજ કે પણ એનું બ્રહ્મપણું ક્યાં સુધી રહે? ક્યાં સુધી રહે? અમારી સાથે જ્યાં સુધી સંબંધ છે ત્યાં સુધી એનું બ્રહ્મપણું ટકે, અમારી આરે નાટો તૂટે તો એ જ ક્ષણે એ બદ્ધ સ્થિતિને પામી જાય. આ જ વાત મહારાજે લોયાના 13માં વચનામૃતમાં પણ કરી. મહારાજ કે અક્ષર બહુ સમર્થ છે, અક્ષર બધાને ધાર્યું છે, અમને સ્વયં પણ ધાર્યું છે, પણ અક્ષરની અંદર એક લેશ માત્ર ગુમાન આવે કે હું બધાને ધારી રહ્યો છું, સ્વયં ભગવાનને ધારી રહ્યો છું, તો મારે કે અક્ષરને એ જ ક્ષણે મારા સ્વરૂપમાં લીન કરી નાખી સ્વરાટ થકા સર્વ કોઈને ધારવા માટે હું સમર્થ છું એમ. એટલે સગુણ શબ્દ નિર્ગુણ શબ્દ, મહારાજ પોતે જ ક્યાંક એવું બોલ્યા હોય કે અમારી અંદર સગુણ નિર્ગુણપણું નથી અને ક્યાંક સગુણ નિર્ગુણપણું છે એવું પણ દેખાતું હોય. દાખલા તરીકે ભગવાન એવું પણ બોલ્યા કે ભગવાન વિશે તત્વ છે કે નહીં એવું ભગવાનના ભગતને સૂથણું ગમે નહીં. અને બીજી બાજુ મહારાજ એમ કે તત્વે કરીને ભગવાન જ્યારે સમજે ત્યારે ખરાબ ભગવાનને સમજે કહેવાય. એ તત્વ તત્વમાં ભેદ હોય છે. જ્યારે મહારાજ એમ કે તત્વે તત્વ ભગવાનમાં છે કે નહીં એવું ભગવાનના ભક્તને ચૂથણું ગમે નહીં, ત્યારે કયા તત્વની વાત છે? તો કે 10 ઇન્દ્રિયો, 5 પ્રાણ, 4 અંતઃકરણ, 5 ભૂત વગેરેને તત્વ કહેવાય. મહારાજ કે તત્વ ભગવાનમાં છે કે નહીં એવું ભગવાનના ભક્તને ચૂથણું ગમે નહીં, ભગવાન તે ભગવાન. બીજી બાજુ મહારાજ એમ કે તત્વે કરીને ભગવાનને સમજે ત્યારે ખરી નિષ્ઠા નહીં કહેવાય. તો ત્યાં કયા તત્વ લીધા? તો ત્યાં એ તત્વ લીધા એમ સમજી રાખવું કે પૃથ્વી, એની પર જળ, એના પર તેજ, વાયુ, એના ઉપર આકાશ, એના ઉપર અહંકાર, અહંકારના ઉપર મહત્ત્વ, મહત્ત્વના ઉપર પ્રધાન પુરુષ, પ્રધાન પુરુષના ઉપર મહાપુરુષ, મહાપુરુષની ઉપર અક્ષર, અક્ષરની પર પુરુષોત્તમ નારાયણ છે, અને એ જ પુરુષોત્તમ નારાયણ અમારા ઈષ્ટદેવ છે, એ જ મને પ્રગટ પ્રાપ્ત થયા છે. આમ સમજે આને પણ તત્વથી સમજો કહેવાય, અને મહારાજ કે એ જ અમને પામી શકે છે. એટલે કોઈ જગ્યાએ ભગવાનને સગુણ નિર્ગુણપણું ન સમજવું એમ પણ કીધું મધ્યના પ્રથમના 42માં, ભગવાન વિશે સગુણ પ્રગુણ નિર્ગુણપણું સમજવું નહીં. અને સત્સંગમાં સગુણ નિર્ગુણપણાનો મુક્તાન સ્વામી મહારાજને પ્રશ્ન કર્યો, મહારાજ આપને કોઈ જગ્યાએ સગુણ પણ કીધા છે, કોઈ જગ્યાએ નિર્ગુણ પણ કીધા છે, તો એનું કેમ સમજવું? ત્યારે મહારાજ ઉત્તર સરસ આપ્યો. મહારાજ કે સાંભળો, અમને સગુણ કીધા છે, કોઈ જગ્યાએ નિર્ગુણ કીધા છે, તો નિર્ગુણ કીધાનો મતલબ અમારી અંદર એ કે માયાનો ગુણ નથી, માટે અમને નિર્ગુણ કહેવામાં આવ્યા છે. તમામ દિવ્ય ગુણ અમારી અંદર છે, માટે અમને સગુણ શબ્દથી પણ સંબોધ્યા છે. અમને સગુણ કીધાનો મતલબ અમારી અંદર અનેક દિવ્ય ગુણો છે, એટલે અમે સગુણ છીએ, અને અમારી અંદર એક માયાનો ગુણ નથી, માટે અમે નિર્ગુણ છીએ. ઉપરાંત બીજી પણ મારે વાત કરી કે આ પૃથ્વી પર જ્યારે અમે આવીએ છીએ ત્યારે સામે ચાલીને માયાના ગુણનો સ્વીકાર અમે કરીએ છીએ, અને માયાના ગુણનો સ્વીકાર કરીએ માટે પણ અમને સગુણ શબ્દથી સંબોધવામાં આવે છે. અને ભગવાનના ભક્તો સમજો, ભગવાન પૃથ્વી પર આવે ત્યારે અવશ્ય મેં માયાના ગુણને ગ્રહણ કરે છે, અને ગ્રહણ કરે એટલે સગુણ કહેવાય. માયાના ગુણને જો ગ્રહણ ન કરે તો વાત સમજવા પ્રયાસ કરજો, ફેરફાર જે તત્વમાં થાય ને એ બધું માયક હોય તો જ થાય, બીજામાં ફેરફાર ન થાય. સનાતન વસ્તુ એમાં કોઈ ફેરફાર નથી, ભગવાન સનાતન, આત્મા સનાતન, એમાં કાંઈ ફેરફાર નથી. તો ભગવાન પૃથ્વી પર આવે ત્યારે નાના હોય એમાંથી મોટા થાય, એમાંથી યુવાન થાય, એમાંથી વૃદ્ધ થાય, કાળા વાળો એ ધોળા થવા માંડે, આ ફેરફાર સંપિત બન્યો. કેમ બન્યો? તો ભગવાનને માયાના ગુણનો સ્વીકાર કર્યો છે. પાછ જોજો તમે, પાછી ઉની માની બેતા તો ભગવાન જીવ જેવા જ થયા? નહીં નહીં, બહુ ભેદ છે. જીવે માયાના ગુણને સંમલિત છે, ભગવાન પણ માયાના ગુણને ગ્રહણ કરે, પણ બંને ભેદ છે. જીવને તો લોઠાઈ ઓલા જોડી દે છે માયા, સમજાય છે? એ નથી જોડાવવું તો માયાની સાથે જોડાવવું પડે. ભગવાન તો સ્વતંત્ર ઈચ્છા થકા સ્વીકાર કરે છે. માયાને સંમલિત બે તત્વ જણાય છે. સંમલિત માને માયાનો સ્વીકાર ભગવાને પણ કર્યો છે, જીવે પણ કર્યો છે, પણ બેમાં બહુ ભેદ છે. સામાન્ય દ્રષ્ટાંત આપીએ તો જેલ હોય ને, જેલ એમાં કેદીએ જાય અને જેલરે જાય, જાય કે ન જાય? જેલમાં બે જાય કે ન? કે જેલર જાય જ નહીં. તમે બોલો જ ખરા, તમે બોલો જ ભલામણ, હું ગુનો આવે ને કઈ ઉપાય નહીં, જાય ને? કેદી જેલમાં જાય અને જેલર જાય, બે જેલમાં જાય, બે ને જવામાં કઈ ભેદ હોય કે ન હોય? કેદી જાય ત્યારે બીજો ધ્રુજતો ધ્રુજતો જાય, અને જેલર જાય ત્યારે બટાજટી 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 બોલાવતો બોલાવતો જાય, જાય ને? બસ એમ ભેદ છે. જીવ માયાના આધીન બનીને પરવશ થકો આવે છે. ભગવાન તો સ્વતંત્ર થકા માયાના ગુણને ગ્રહણ કરે, માટે પણ ભગવાનને સગુણ કીધા. મારા કે સગુણ નિર્ગુણપણાને સમજતો હોય. અને મહારાજ જ્યારે સારંગપુરનું નવમું સગુણ નિર્ગુણપણાનું નવમું કાર્યનું આઠમું ને, કાર્યનું આઠમું સગુણ નિર્ગુણપણાનું મહારાજ સરસ વાત કરી. મહારાજ કે ભગવાનનું સ્વરૂપ નિર્ગુણ અને સગુણ સમજે કેટલો સમાન છે. નિર્ગુણ કોને કહેવાય? તો સૂક્ષ્મમાં કરતા સૂક્ષ્મ એ ભગવાન નિર્ગુણ સ્વરૂપ છે, સ્થૂળ કરતા સ્થૂળ એ ભગવાનનું સગુણ સ્વરૂપ છે. અને આ બે ભગવાનની અલૌકિક શક્તિ ભગવાન એના થકી પણ પર છે. એનો મતલબ કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ માને દેહ, દેહ કરતા સૂક્ષ્મ કોણ છે? જીવ. અને તમે બહુ ઊંડાણમાં જાશો તો જીવની અંદર અંતર્યમી સ્વરૂપે પણ ભગવાન પોતે નથી, એની અંદર કોણ છે? મહાપુરુષ છે અંતરેમ સ્વરૂપે. એટલે એના થ કરતા સૂક્ષ્મ, અને પાછળ એની અંદર કોકતો છે ને, એની અંદર કોકતો છે ને, એની અંદર કોણ છે? એની અંદર પુરુષોત્તમ નારાયણ પાછા છે. એ પણ મહારાજ કે અમારી તો અંતરેમી શક્તિ છે, અમારી અંતરેમી શક્તિ છે, અને એ શક્તિ છે એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ, અમે એના કરતા પણ પાછા જુદા છીએ, એ નિર્ગુણપણું છે. અથવા તો એથી તમે બીજું તો અક્ષર જે છે એ તો મહાપુરુષની અંદર પણ શક્તિને પેરનારા છે, પણ અક્ષરની અંદર એ પણ પુરુષોત્તમ નારાયણ તો છે જ ને. એ પુરુષોત્તમ નારાયણ છે, એની અલૌકિક શક્તિ પુરુષોત્તમ નારાયણની રહેલી છે. ભગવાન તો એના કરતા જુદા છે, એ ભગવાનનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વરૂપ છે. અને સ્થૂળમાં સ્થૂળ જે કાંઈ દેખાય, જે કાંઈ દેખાય, એમ અનંત કરોડો બ્રહ્માંડો દેખાય છે, એનું સર્જનના કરનાર તો પોહાઈ હોય, મહાપુરુષ હોય, પ્રધાન પુરુષ વિરાટ પોહાઈ હોય, પણ એ બધું સર્જન કરવાની શક્તિ કોણે દીધી? કોણે દીધી? પુરુષોત્તમ નારાયણ. અને પુરુષોત્તમ નારાયણ દીધી, માટે એ જે કાંઈ કાર્ય દેખાય, દેખાય ભલે માયાનું, પણ માયાને સામર્થ્ય દેનાર પુરુષોત્તમ નારાયણ છે. માટે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એ બધી પ્રોપર્ટી પુરુષોત્તમ નારાયણની છે, માટે ભગવાનનું સગુણ સ્વરૂપ છે. આમ ક્યારેક ક્યારેક ન દેખાય, પણ તમે જો ને કોકને તે પછી ઘર કોકને વેચો અને ઓલા લેવાની તેવડ ન હોય તો પણ પરાણી બળજબરી જ લે, અને એમ કે 10 લાખ રૂપિયાનું ઘરમાં લેવું છે, રૂપિયા હમણાં નથી, તમારે કાઢવું હોય તો એમ કહી દો કે વાંધો નહીં, 10 લાખ રૂપિયામાં આ ઘર તને આપ્યું અને લખિત તું કરી દે, 2% વ્યાજ ભરીશ, તું તાર તું રહેજે, ઘર તારું, ઘર એનું ગણાય, પાછું 2% વ્યાજ ભરો, 10 લાખ રૂપિયા તું આપ એટલે આપણે બધી વાત પાકો દસ્તાવેજ કરી નાખશું. એટલે ઓલો ઘર કોકે આલા ઘર કોનું તો મારું, પણ એનું છે, હજી રૂપિયા ભરી તીધી મેળ પડે ને, એ મૂળ માલિકનું છે. એમ કોઈ પણ જગ્યાએ સામર્થ્ય જણાય છે મોટી મોટી, એ પણ પુરુષોત્તમ નારાયણની છે, માટે ભગવાનનું સગુણ સ્વરૂપ છે. એવી રીતે પણ નિર્ગુણ અને સગુણ સ્વરૂપ ભગવાન એના થકી ન્યારા છે. ભગવાન કે ભગવાન સગુણ કે નિર્ગુણ કાંઈ પણ કહી શકાય, ભગવાનને કહી ન શકાય સગુણ નિર્ગુણ, એની અલૌકિક શક્તિ ભગવાન એના થકી ન્યારા છે. એવી રીતે સમજે મહારાજ કે સમજણનો વિષય કહી શકાય. અન્વય વ્યતિરેક પણ તે સમજવું, અન્વય એટલે બધાયની અંદર ભગવાન અંતર્યામી સ્વરૂપે રહ્યા, ડાયરેક્ટ રહ્યા ઇનડાયરેક્ટ રહ્યા, પણ અંતર્યામી સ્વરૂપે રહ્યા, જીવ માર્યા, ઈશ્વર માર્યા, માયા માર્યા, બ્રહ્મ માર્યા, બધી જગ્યાએ જ અંતર્યામી સ્વરૂપે રહ્યા છે, એ ભગવાનનું અન્વય સ્વરૂપ છે. તેમ છતાં પાછા પોતાના ધામમાં સ્વરાડ થકા બિરાજમાન છે, વ્યતિરેક સ્વરૂપ છે. અને ભગવાનની માયા થકી જે જે સર્ગ થયો તેને સમજવો, સમજતો હોય ભગવાનની માયા થકી જે જે સર્ગ થયો, માને મહાપુરુષ મહામાયામ જોડાણો, એના માધ્યમથી અનંત કરોડો પ્રધાન પુરુષ ઉત્પન્ન થયા. પ્રધાન પુરુષમાંથી ત્રણ પ્રકાર ત્રણ ત્રણ પ્રકાર મહત્વ ઉત્પન્ન થયું. એમાં ત્રણ પ્રકારનો અહંકાર થયો. અહંકારમાંથી 14 ઇન્દ્રિયોના 10 ઇન્દ્રિયોના દેવતાઓ થયા સત્વગુણમાંથી. પછી 10 ઇન્દ્રિયો થયા, ઇન્દ્રિયના દેવતાઓ 14 થયા, અને એક મન થયું. રજોગુણમાંથી 10 ઇન્દ્રિયો થઈ, પંચ પ્રાણ થયા, એક બુદ્ધિ થઈ, તમોગુણમાંથી પંચ ભૂત થયા, પંચ તન્માત્રા થયા, અને એના માધ્યમથી વિરાટનું સર્જન થયું, ને એમાંથી બ્રહ્મા શંકર વિષ્ણુ થયા, અને એમાંથી ઇન્દ્ર થયા, ચંદ્ર થયા, ઠીકડું બીકડું કેટલું થઈ ગયું. એ બધું સમજતો હોય કે બધાના કરનારા મારા ઇષ્ટદેવ ભગવાન શ્રીહરિ છે, અને ભગવાનના જે પૃથ્વી વિશે અવતાર થાય છે તેની રીતને સમજતો હોય, એની રીતને સમજતો, અવતારો રીતને સમજતો હોય. ભક્તો અહીંયા બધા ગોથું બહુ ખાઈ જાય છે. આપણે અવતારની વાત એટલે એમ જ માનીએ કે ભગવાનમાં પ્રગટ થયા, ભગવાનમાં લીન થયા, એમ નથી. આ ઘસીને સમજી લેજો, ભગવાનમાંથી અવતારો પ્રગટ થાય ને લીન થાય એમ વાત નથી. પણ જ્યારે જ્યારે ભૂમંડળ ઉપર ક્યાંય કાર્ય કરવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે સર્વથી પર પુરુષોત્તમ નારાયણ કોઈમાં ને કોઈમાં સામર્થ્ય મૂકે, ક્યારેક મહાપુરુષમાં, પ્રધાન પુરુષમાં, વિરાટમાં, એની સામર્થ્ય દબાવીને પોતાની ભગવાનપણાની સામર્થ્ય મૂકે, ને પછી આ પૃથ્વી પર જે આવે એ બધાને અવતાર કહેવામાં આવે છે. અને આ વાત તમને ન મનાય, મધ્યનું 31 વાંચજો. મહારાજ પોતે બોલ્યા છે, મહારાજ કે વિરાટની અંદર સર્વથી પર પુરુષોત્તમ નારાયણ જ્યારે પ્રવેશ કર્યો ત્યારે વિરાટ ઊભો થવા સમર્થ થયો, અને ત્યારે બધું કાર્ય કરવા સમર્થ થયો, અને ત્યારે જ મહારાજ કે એના માધ્યમથી અવતાર સંવિત બને છે. વિરાટમાંથી જો પુરુષોત્તમ નારાયણ અલગ થઈ જાય તો વિરાટથી અવતાર સંવિત બની શકે નહીં. મહારાજ કે આ રીતને સમજતો હોય. અને જગતની ઉત્પત્તિ કાળે ભગવાન જે પ્રકાર અક્ષર રૂપે વર્તે છે તથા પુરુષ પ્રકૃતિ રૂપે વર્તે છે તથા વિરાટ પુરુષ રૂપે વર્તે છે તથા બ્રહ્માદિક પ્રજાપતિ રૂપે વર્તે છે તથા જીવના કલ્યાણ તથા નારદ સનકાદિક રૂપે વર્તે છે એ સર્વે રીતને સમજી જાણે. વર્તે છે માને અક્ષરમાં સામર્થ્ય મૂકે, મહાપુરુષમાં મૂકે, એના દ્વારા આટલું કાર્ય કરાવે, અક્ષર દ્વારા કેટલું કાર્ય કરાવે છે, મહાપુરુષ દ્વારા કેટલું કાર્ય કરાવે, પ્રધાન પુરુષ દ્વારા કેટલું કરે, એ બધી રીતને પાછો સમજતો હોય. અને નારદ સનકાદિક જેવા, એટલે નારદ સનકાદિક તે દિવસે વાત લખી, પણ ત્યાર પછી પણ કોઈ પણ કાર્ય કરવા માટે કોઈની અંદર ગમે તેટલી સામર્થ્ય જણાય તોય પણ એ પુરુષોત્તમ નારાયણની દીધેલી જ છે એમ પોતે સમજતો હોય. એ સમજે કે ન સમજે, પણ જેને સામર્થ્ય મળે એને તો સમજવું જોઈએ, ને તો એનો ફટાક્યો ફૂટી જ જાય. સમજાય કે આ પુરુષોત્તમ નારાયણ દીધેલી સામર્થ્ય જેથી કરીને કાર્ય થઈ રહ્યું છે. આ પંખા વલણ પચા ફરતા હોય પણ પંખાની સ્વયંની તાકાત નથી, કરંટ ક્યાંક બીજે થયા છે એટલે પંખા ફદુડી ફરે છે. એવી એને પોતાને ખબર હોવી જોઈએ કે જે કાંઈ કાર્ય થઈ રહ્યું છે એ કાર્યની પાછળ પુરુષોત્તમ નારાયણની સામર્થ્ય કામ કરી રહી છે. પરમ પૂજ્ય લાલજી મહારાજ ઘણી ફેરી સરસ દ્રષ્ટાંત આપે છે. એક જેમ સેલ્સમેન દુકાને દુકાને ફરીને એમ કે ભાઈ અમારો માલ તમે લ્યો, અમારો માલ લ્યો, અમે તમને જાઓ ગેરંટી આપીએ છીએ 1 વર્ષની, આ માલ કાંઈ પણ આનું થશે તેમ બદલાઈ દેવું. બધી વાત સાચી, બદલાઈ હોતી દે, પણ ક્યાં સુધી બદલાવે અને કેમ બદલાવે? તો કંપની ગેરંટી આપે છે એટલે સેલ્સમેન ગેરંટી આપે. કંપની બંધ કરી દે તો કે ભાઈ હવે ગેરંટી આપવામાં આવતી નથી, પછી લો, પછી લો તેવડો જ આપે સેલ્સમેન ગેરંટી, નથી આપી શકતો. એમ જેના દ્વારા જે કાર્ય થઈ રહ્યું છે પુરુષોત્તમ નારાયણની સામર્થ્ય વધે જ થઈ રહ્યું છે, માટે મારે એ વાતને પણ સમજતો હોય, અને પુરુષોત્તમ ભગવાનને સર્વથી પર નિર્વિકાર સમજતો, એવી રીતે જેની દ્રષ્ટિ પહોંચતી હોય તેને બુદ્ધિ કરીને ભગવાનનો દ્રઢ આશરો છે તે બીજાનો ટાળ્યો ટળે નહીં, પોતાનો પણ ટાળ્યો ટળે નહીં. આવો બુદ્ધિ સહિત જે આશરો થાય આનો એક ફાયદો એ છે, બુદ્ધિ સહિત જો આશરો થાય મૂંડપણામાં અને પ્રીતિમાં પોતાને ન ટળે, પણ એ જાજો બીજાને કરાવી ન શકે, સમાસ ન કરાવી શકે. જ્યારે સમજણથી જો આશરો થતો હોય તો પોતે તો ભગવાનને સમજી શકે, ભજી શકે, બીજા ઘણાને ભજાવી શકે, સમજણ થઈ હોય તો, એટલો એની અંદર બેનિફિટ છે. અને ભગવાનના ભક્તો યાદ રાખજો, તમારે આવો પ્રયાસ તો કરો, જેટલા પ્રમાણે તમને સમજાણવું હોય એટલા પ્રમાણે મુમુક્ષને સમજાવવા પ્રયાસ કરો. સ્વામી વાતોમાં એક બહુ સરસ વાત લખી છે કે ભગવાન સર્વ કરતાં વધારે શેમાં રાજી હશે, તો કે આજ્ઞાનું પાલન કરી અને વધારેમાં વધારે કોઈ સર્વોપરી ઉપાસનાનું પ્રવર્તન કરે એમાં શ્રીજી મહારાજનો અઢળક રાજીપો, એવો કોઈમાંય રાજીપો નહીં. કારણ કે જીવાત્મા ઉપાસના સમજે ને આજ્ઞા દડકલે સીધો માયા બહાર નીકળી જાય, એટલે એમાં મહારાજનો બહુ મોટો રાજીપો છે. એટલે ભગવાનના ભક્તો તમને વાત સમજાવી હોય ને તમારે સમજાવી, ભલામણ તમને કહું તમે સાધુની સામે કદાચ ટક્કર ન જીલી શકો, બાકી તમારામાં તમે બથો બથે આવી જાય ને પગી જ જાઓ, કારણ કે તમારી પાસે ઓછું છે તો ઓલિયાની પાસે ક્યાં ગાડા ભરીને છે, સમજાય? એટલે તમારામાં તમે તો પગી જ વળો, માટે જાજુ ન કરો એટલું તો કરવું જ. સગા સંબંધી હું તો કહું, આમ તો બધા એમ કે વેવાય છે ને એને સત્સંગી ગોતવા, દીકરી સત્સંગી, પણ મારો મત તો કુસંગી ગોતવા. એક નવું ઘર તો થાય હરિભગતનું. અને સાચું કહું, ક્યારેક ક્યારેક એને રંગવામાં જેટલી સરળતા થાય ને એટલી ઓલામ ન થાય, ઓલામ ઘરડિયા બહુ પડી જાય, ઘણા બધા પાડી જાય પાછા, એટલે કોઈ રીતે સેટિંગ ન આવે. અને ઓલાને તમે એમ કહો ભગવાન સ્વામિનારાયણ, ભગવાન તો ભગવાન, સરોપરી સરોપરી, એને ક્યાં બીજી કાંઈ ખરખરો ઉપાય દી કહો. જ્યારે આને તો કેટલું બધા આડોળું પીવાઈ ગયું એટલે આને સીધું કરવું કઠણ પડે. એટલે ગોતો તો વાંધો નહીં, પણ તમારી કેપેસિટી પ્રમાણે ગોતવો પાછું. હા, તમારી કેપેસિટી હોવી જોઈએ એમ તો થાય. અને કેપેસિટીને અવલંબન કરીને તો ભલામણ અનેક સત્સંગની દીકરીઓ જ્યારે સાસરે ગઈ છે ને ત્યારે એવા ઘરના ઘર ને ગામના ગામ રંગી નાખ્યા. બોલો, ગામના ગામ રંગી નાખ્યા. રોકુમભાઈ ન રંગી નાખ્યું આખું ઓળિયાત કહો, હજી સત્સંગ એમનો હાલ્યો આવે છે. પછી અંદર વીટો પાવર હોવો જોઈએ. પછી ત્યાં જઈને તમે એમ કહો કે અમારે એવું કાંઈ નહીં કે અમે લસણ ડુંગળી ન જ ખાવાય એમ, અમે વેવાઈની ઘેરે બહાર જઈને તેવું નથી રાખતા, કોઈને તકલીફ પડે એવું અમે નથી કરતા, તો મહેરબાની કરજો કે હરિભગત ગોતજો, ને તો તમે ઠામુકા ટળી જાહો. તમારી કેપેસિટી હોવી જોઈએ. અને હકીકતો તમારી કેપેસિટી હોય કે તમારા પરિવારની કેપેસિટી હોય, પોહાય ના જાય ત્યાં સત્સંગ પ્રવર્તા હોય. બોલો, પોહાય ના જાય. અને હામીવાળી વ્યક્તિ પોસાય તેવી હોય એમ. તમે જો એના જીવમાં પાવર પૂર્યો અને તમારા ઘરની દીકરી સાસરે ગયો હોય, એ દારૂડિયો કેમ નથી એમ, એ મીઠ ભક્ષી કેમ નથી? ખરેખર તમે જો પાવર પૂર્યો સર્વોપરી નિષ્ઠાનો, તો હું તો એમ કહું દીકરી સાસરે ગયા પછી અવશ્ય મેવ એના ધણીને નહીં આખા પરિવારને સત્સંગી કરે, કરે ને કરે, એમાં કોઈ મીન મેખ નથી એમ. આ જો હિંમત ભગત બેઠા, એને કોને પાવર પૂર્યો પૂછજો. લ્યો, હા લહણી હતા, હા પૂછજો. લ્યો, કોને પાવર પૂર્યો? ઘેરેથી પાવર પુરાણો. એ વાત આમાં ઘણા બેઠા હતા, એનું નામ દેવાય, તમને દીધું ખોટું લાગે ને ખોટું નથી લાગે એટલે દીધું એમ. ને તમે ઘણા બેઠા લહણી હતા, પણ સાસરા પક્ષમાંથી સત્સંગ આવ્યો, પાવર પૂર્યો અને કેફ મારનો ચડી ગયો, પછી એને ઘણા બધાને ચડાવી દીધો. બોલો, એટલો પાવર હોવો જોઈએ. થાય કોઈ વાત, હું તો એક વાત કહું, તમે પહેલાં ખંખીને નાખો કામ ન થાય. અમુક અમુક ને તો નાંગણ થાવ ઢીલું હોય એમ, તમે ગમી વાત કરો ને તો એ ન થાય સ્વામી, એમ ન પહોંચી વળીએ આપણે. ઉત્સવ કરો ને કહો તો આટલું બધું આપણે ન કરીએ કે આટલા બધા રૂપિયા ક્યાંથી લાવીએ, આમ સ્વામી ન થાય. મંદિર કરો ને કહો તો પણ સ્વામી મોંઘવારી વધી ગઈ, આ રૂપિયા ક્યાંથી લાવવા, મંદિરનો સમય છે. કોઈને સત્સંગ કરવાનું કહો તો કે પણ સ્વામી નથી માને, એવો એ નથી સમજે એવો. ભલા માણસ આવું ભલકું હલકું બોલવાનું શું કામ ન થાય? અને હકીકત કહું, એવું જો હલકું હલકું બોલે રાખ્યા હોત ને નંદ સંતો એ સમયના ભક્તો, તો આ સત્સંગ જ ન થયો હોત. સમજાણું, હામી છાતી હામી પૂરા લેવો. અરે ઉપદ્રવ થાય ક્યારેક ક્યારેક, મહારાજ કસોટી લેવા માટે મહારાજ કે સંતો તો પછી નથી ગાવડે. અરે મહારાજ શું વાત કરો, તમે મળ્યા પછી અમારું એક જ નિશાન છે, કોઈ પણ ભોગે મેં નિશાન પાડી દેશું, મહારાજ મને જવા દેવો. મહારાજ માન થાય કે અપમાન થાય, માર પડે, બધું જ મંજૂર છે, પણ તમારું સ્વરૂપ ઓળખાયું ને મેં જંપશું. અને જંપ્યા, ઓળખાવી દીધું, લાખોને ઓળખાવી દીધું. માર માર કરતો આવતો ને તો કહેતો તાર માર ને બે લાફા, પણ તારે સ્વામિનારાયણને સમજવા પડશે. પેલી સ્વરૂપાનંદ સ્વામી વાત નથી, ખેતરી ગયા ને પછી હળ પેલો પટેલ લાગતો તને કે એ પટેલ ભગવાન ભજ, ભગવાન ભજ, આવો સરસ માણસનો દેહ મળ્યો, ભગવાન ભજી લે. પટેલ કે એ બાવા વેતો થતો અહીં હળ હાકી, ભગવાન ભજવા નવરા છે. અરે પણ હળ હાકતા હાકતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે, વાંધો વેતો થાય કીધું ને, તું તારું કામ કર. ત્યારે સ્વામી કે પણ મારે તમારી પાસે ભગવાન ભજાવો છે, મારી પાસે અને હું સ્વામિનારાયણનું ભજન કરું, વેતો થાય કીધું ને. મેં પણ લિંગઠ ગાંઠ વાળી દીધી છે, તમારી ડોકમાં કંઠી ન પહેરાવતો સ્વામિનારાયણ નો સાધુ નહીં એમ. અને પેલો ખેડૂત લાલ પીળો થઈ ગયો, તું અને મને સ્વામિનારાયણની કંઠી પહેરાવી? સ્વામી કહેતો તમતાર તમે તમારું કરી રાખો, હું મારું કરી રાખું. અને પછી પેલો હળની ઉથલો મારે સ્વામી, પાછળ પાછળ ઉથલો મારે પાછળ પાછળ. અને સ્વામી કે એ પટેલ કાંઈ સમજો, કાંઈ સમજો, આ માણસનો દેહ મળ્યો, કાલે સવારે ફટાક્યો ફૂટી જાહે, જમપુરીમાં જાશો હેરાન થશો, ભગવાન ભજો, ભગવાન ભજો. પટેલ તે હમણાંની ગાળ્યું મળી દેવો, તો સ્વામી એનું ચાલુ રાખ્યું, એટલે એનું ચાલુ રાખ્યું. અને પછી પટેલનો મગજ ગયો. સ્વામીને કે હવે પાછો વળશો પરોણા વાળી કરું? સ્વામી કે તમથી થાય તમે કરો, મારથી થાય હું કરીશ. અને ઓલે પરોણો લીધો હાથમાં, અને હોય ઝાટકીને સ્વામીને વાહામ માર્યો. પણ સ્વામીના વાહમ પરણો મારે ને સ્વામીના મોઢામાંથી સ્વામિનારાયણ શબ્દ નીકળે, ઓલો પરણો મારે ને સ્વામીના મોઢામાંથી સ્વામિનારાયણ શબ્દ નીકળે, એ મારતા મારતા પરણો ભાંગી ગયો. અને કાતળીઓ જ્યારે હેઠી પડી ત્યારે કાતળીઓ હાથમાં લઈને સ્વામી કે પટેલ મને બહુ દુઃખ થયું, માર માર્યાનું નહીં પણ તમારો મારેલેના પરણો ભાંગી ગયો, હવે તમારે નવો ખર્ચો થશે. અને આટલા શબ્દ જ્યાં સ્વામી બોલ્યા ત્યાં તો પેલા પટેલનું પથ્થર હૃદય પીગળી ગયો. બે હાથ જોડી દીધા, ઓહો સ્વામી મને માફ કરો, માફ કરો સ્વામી, તમારી જેવા ગાય જેવા સાધુ મારા મોક્ષની વાત કરતા તેમ છતાં મેં તમને આટલો બધો માર માર્યો, હું ક્યાં છૂટી, સ્વામી મને માફ કરો. સ્વામી કે માફ કરું પણ એક શરત, તું કંઠી પહેર. ઓલું ભૂલી ગયો તો મેં નક્કી કર્યું નીત પહેરવી. સ્વામીને કે સ્વામી પહેરાવી દો. અને સ્વરૂપાનંદ સ્વામી કંઠી પહેરાવી દીધી છે ભક્તો. ત્યારે સત્સંગના નિર્માણ થયા છે. અને મહારાજના વચનો એવા જ છે, પ્રથમના 17માં પ્રમાણે મહારાજ કે નબળી વાત કરે એની વાત સાંભળવી નહીં. કોઈ પણ બાબતમાં ઉપાસના નબળી કરે તોય ભલે, આજ્ઞામાં કરે તોય ભલે. હવે આપણે ગ્રસ્ત અહીં કેટલોય પાવર પૂર્યો હોય, કેટલોય પાવર પૂર્યો હોય કે બારીનું ન ખાવું, પણ એકાદો પર નબળો મળી જાય ને બહાર નીકળતા નીકળતા કે સ્વામી તો કહે, પણ સ્વામીની વ્યવહારની શું ખબર, વ્યવહાર તો આપણે કરવાનો, આપણે દીકરા દીકરી પ્રણાવવા, હાવ ઢીલો ઢબવાતું કરે ને, ઓલાનો કોટો ચડ્યો હોય ને તેઠો ઉતરી જાય. મહેરબાની કરીને નબળી વાત સાંભળ, શું ન થાય, બસ શું ન થાય. હું ઘણી ફેરી કહું છું ભક્તો, આપણને આવડા સર્વોપરી ભગવાન મળ્યા છે, જેવડો સંકલ્પ કરો ને એવડું થઈ શકે. જેવડો હું તો કહું તાકાત એવડો સંકલ્પ કરો, બોહા એવડો સંકલ્પ કરો ને એ સંકલ્પ આ પુરુષોત્તમ નારાયણ પૂરો કરી દે. તમે સંકલ્પ કરશો કે એક પણ આજ્ઞાણું જેટલી નથી લોપી, પંચવર્તમાનની અંદર ખબરદાર બનવું છે, મારા સંકલ્પ પૂરો કરી દે. તમે નક્કી કરજો એક સેકન્ડ ભગવાનની મૂર્તિ ન ભૂલાય એવી સ્થિતિ મારે પ્રાપ્ત કરવી છે, તો એ તમારો સંકલ્પ પૂરો કરી દેશે. તમે સંકલ્પ કરશો કે અમારે મારે 50, 200, 500 રી ભગતને એકાંતિ કરવા, તો એ મારા તમારો સંકલ્પ પૂરો કરી દે. જેવડો સંકલ્પ કરશે એવડો પૂરો કરશે. મહેરબાની કરી માય કાંગલા નહીં થતા, માય કાંગલા નહીં થતા. પરમ દિવસે યોગેશ્વર સ્વામી બહુ ભાર નો દીધો મેળાવીને જમવા પર, કેટલો ભાર દીધો, કેટલો ભાર દીધો. થોડાક ઉભા થયા, થોડાક જોકે અજમાવ્યું ખરું, પણ ખરેખર એ 10-20 જણા જે ઊભા થયા હતા ને એ 2-2 જણાને આ 5-5 ઘોસતા રાખે ને ભલામણે હું મરી જવાને, એમાં આ અમે જીમ્યા કાંઈ ન થયું, ઉલટાને આનંદ આવ્યો અને મજા આવી, ભજનનું ખૂબ સુખ આવ્યું. એમ જો મંડી પડે ને 50 જણા, હવે 50 જણા 5 દિવસ સુધી ઘોસતા રાખે તો નો 500 નરખું કરી દે. હે મંડી પડો, કાંઈ વાત અસંભવિત નથી, કોઈ વાત અસંભવિત નથી, બધું સંભવિત છે, બધું શક્ય છે. એક લૌકિક દ્રષ્ટાંત આપો, આપણે આ જગ્યા પર બેઠા છીએ ને, આપણે આ જગ્યા લીધી ને, અમારા મગન બાપ અહીં બેઠા છે, પહેલે વર્ષે માંડવી આવી હતી, અહીં ઉત્સવ કર્યો ને એ જ વર્ષે, પણ મળી માંડવી જામીએ જામીએ તો ઓહો વાટક્યા જેવડી થઈ. છોડવો ખેંચો ને તો કોક છોડવામાં બે ને કોકમાં એક ને કોકમાં કાંઈ નહીં, વાવી 60 મણ થઈ ને થઈ 50 મણ, કેટલી વાવી 60 ને થઈ 50, એની એ જ જમીન છે. હું તો તમને આધ્યાત્મિક માટે આ અર્થ સમજાવું છું, દ્રષ્ટાંત આપું છું, એની એ જમીન છે. પણ મહોત્સવ પૂરો થયો ને વિચાર કર્યો કે આવી જમીન અને આવું અને મંદિરનું મોડું હોય અને અહીં તળાવ તો પરસાદીનું છે, એકવાર 15 દાડો જીસીપી ભાડે કર્યું, 15 ટ્રેક્ટર કર્યા, 5000 ટ્રેક્ટર કાપ ભરી દીધો, 1-1 ફૂટ ભરી દીધો આ જમીન પાછલી જમીનમાં. અને કાલે તમે ઓળા બધા જમ્યા ને, 1 વીઘાની માંડવી ખેંચી હતી, 1 મણ થઈ એની જમીનો બદલી, જમીન નથી બદલી, તે 15 મણ તમે ખાય ક્યાં, 6 મણ પડી રહી. લ્યો ધારીએ તો શું ન થાય, શું ન થાય, બધું સંપિત છે. પેલા તો નબળો વિચારો છોડ દો, મારથી આમ ન થાય, મારથી આમ ન થાય. ભગવાનના ભક્તો તમે ધારો તો બધું થાય. લોકો એમ માને છે કઠણમાં કઠણ કાર્ય બ્રહ્મચર્ય સિદ્ધ કરવું એ છે, પણ ધારે તો ગ્રસ્ત ભક્તો પણ બ્રહ્મચર્ય સિદ્ધ કરી શકે છે, એનાથી પણ સિદ્ધ થાય છે, અસંભવિત નથી. પણ દાખલો કરવો પડે, મહારાજ કીધા પ્રમાણે હાલવું પડે, એવા ભગવાન એકાંતિક સાધુ અને ભક્તોના પ્રસંગમાં રહેવું પડે, એ જેમ સુકાન મરોડે એમ મરોડાવવું પડે, તો સંભવિત બની શકે. બાકી સાંભળીને હા ખાઈને બેસી જાઓ, સાંભળીને હા ખાઈને બેસી જાઓ તો આખી જિંદગી એમને હા ખાધે રાખો ને તોય કાંઈ વેળ ન પડે. એટલે ભગવાનના ભક્તો સાચું કહું છું, આવા મોટા ભગવાન મળ્યા, નબળી કોઈ દી વાત કરશો નહીં, નબળો કોઈ દી વિચાર સુદ્ધા કરશો નહીં, જે તમે ધારશો બધું સંભવિત બની શકશે. આવડા મોટા ભગવાન મળ્યા પછી કોઈ વાત અસંભવિત નથી. મહારાજ એમ કે સમજણનો જેને દ્રઢ આશરો હોય એ પણ કોઈનો ડોલાયો ડોલે નહીં, પણ સમજણમાં વિશેષતા એટલી છે, એ પોતે સમજેલો હોય તો પોતાનો શ્રેય કરી શકે અને બીજા અનંતનું શ્રેય કરી શકે. માટે ભગવાનના ભક્તો સમજણનો આશરો દ્રઢ થાય એવો પ્રયાસ કર્યો. અત્યારે તો મોટાભાગે મૂંઢપણાનો જ તમારો આશરો હોય, પણ ધીમે ધીમે કરતા સમજણ સુધી પહોંચ્યો. અને ભગવાન મનુષ્ય દેહને ગ્રહણ કરીને સમર્થપણે અથવા અસમર્થપણે વર્તતા હોય તો તેને દેખીને તેની બુદ્ધિ વિશે ભ્રાંતિ થાય નહીં. એમ કહીને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કહો તો તમને એક પ્રશ્ન પૂછું. કોને કીધું? હરિભક્તોને સંતોને. કોને કીધું? મહારાજ કીધું. હું કીધું? તમે કહો તો તમને એક પ્રશ્ન પૂછું. 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 મોડી મોડી લાઈટ થઈ. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, પૂછો મહારાજ. આ યાદ રાખજો, મહારાજ મુક્તાનંદ સ્વામી નથી પૂછતા, તમને કહો તો તમને એક પ્રશ્ન પૂછું. પછી એમ પૂછ્યું જે અમે કયા જે ત્રણ અંગ, તેમાં તમારું કયું અંગ છે? તમે કહો તો તમને પ્રશ્ન પૂછું. અને તે ત્રણ અંગ ભગવાનના ભક્તને મિશ્રિત હોય, પણ તેમાં જે અંગ પ્રધાન હોય તેનું તે અંગ કહેવાય. માટે મૂંઢપણું પ્રીતિને સમજણ એ જે ત્રણ અંગ, તેમાં તમારું કયું અંગ છે? તમને કહો તો તમને એક પ્રશ્ન પૂછું. પછી મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી બોલ્યા છે, અમારે તો સમજણનું અંગ છે. અને બીજા સાધુએ પણ જેને જે અંગ હતા તે કહ્યા. સમજણનું અંગ કેટલા જણાને શું છે? આંગળી કરો તો. સમજણનું અંગ હોય, બીજાને સમજાવી શકે એને કહેવાય સમજણનું અંગ, એવા કેટલા જણા છે? પહેલી વાત તો એ કહું, તમે શા માટે માય કાંગલા બની હેઠા બેઠા જ ભલા માણસો? નક્કી કરો અમારી પાસે છે અંગ, અમે સમજાવી શકશું, કેમ ન સમજાવી શકીએ? ભલા માણસો, તમે કરોડોના બિઝનેસ કરો છો, બલબલાને ગોળીઓ પાઈ દો છો, તો આ કેમ નો સમજાવી શકો? હે, એનો મતલબ એમ થયો તમને હજુ સત્સંગનો મમત્વ નથી ને મહારાજ સમજાણા નથી. ભગવાન સ્વામીને સમજાય જાય ને તો સમજાવી વિના તમે રહી ન હોગો ભલા માણસ. તમને કોઈ રોકે તમે રોકાવ નહીં, પરાણે તમને સમજાવી દેવાનું મન થાય, પરાણે જોરાવરે સમજાવી દેવાનું મન થાય. ભલા માણસો, તમારે કાંઈક વેપાર કરો ને તમને ધંધા બિઝનેસનો મહિમા સમજાણો હોય અને મનમાં નક્કી તો આ પદાર્થો વેચું તમને 25,000 મળે એમ છે, તો તમે નથી પરાણે સમજાવી દેતા કોકને? તમને પદાર્થનો જેટલો મહિમા સમજાવો એટલો ભગવાન સ્વામિનારાયણનો મહિમા સમજાય જાય તો તમે લાખો લોકોને ભગવાન સ્વામિનારાયણ સમજાવી દો. કેમ માનો ન સમજાવી શકું? કોને સમજણનો અંગ છે? કરો ઉશાંગળી. અને વાત યાદ રાખજો ભક્તો, વાત એમ જ છે, તમારી પાસે શક્તિ છે, તમને ખબર નથી. તમારી પાસે શક્તિ છે પણ તમને ખબર નથી. શક્તિને જગાડો, તમે જગાડો, પ્રયાસ કરો. આજુબાજુ ને પાડોશી ના હોય, ખાલી તમારે ત્યાં આજુબાજુ કોઈ ન રહેતો તો એક સભા નક્કી કરી નાખો, ભલે 5 જ જણા આવે. મંગળવાર, બુધવાર, મંગળવાર કે શનિવાર ગમે નક્કી દિવસ કરી નાખો, મારે સભા કરવી અને 5 પાડોશીને બોલાવવા અને ખાલી ભગવાનની થોડીક વાતો કરવી, એમાં આવે એવાનું બોલાવવા, મારા સગા સંબંધીને ત્યાં કામ વિના મારે મહિને એક ફિરાટો મારવા જવું, કારણ વિના જવું, અને ત્યાં થોડીક વાતો કરીને પછી ભગવાનની વાતો શરૂ કરી દેવી. ભલા માણસો, આપણી પાસે શું સામર્થ્ય ન હોય? તમે વિચાર તો કરો, વણથલીના કલ્યાણ ભગતે 18 હાથીને સાધુ કર્યા, ને તો હાથી તો કેટલી નીચી કેટેગરી વાળો માણસ હોય, હે? એની પાસે શું વિચાર હોય? હાથીની પાસે શું વિચાર હોય? એને શું કલ્યાણનો ખપ હોય? 18 સાધુ કર્યા, 18 સાધુ એમ નેમ થયા છે, હે? મહેનત કરી શક નહીં, દાખલો કર્યો શક નહીં. કેવો કેવો દાખલો કર્યો? અરે, એક ચોર એને ત્યાં આવેલો ખડ વાટવા, અને કલ્યાણ ભગત બરાબર વાડીએ ખેતરે ગયેલા, એમાં પેલો ખડ વાટતો તો ભાળી ગયા, ઘોડું લઈને ગયેલા, પેલો ધ્રુજવા મળ્યો. કલ્યાણ ભગત પાસે જઈને કે, લે તમે એકલા આવ્યા છે કે? ક્યારે વાઢી રહ્યો? લાવ ઘડીક હું વટાવું. કે ખડ વઢાવ્યું, અને ખડ વઢાવતા વઢાવતા પાછી ભગવાનની વાતો કરી, અને પછી કે તમે રોજ ખડ વાઢવા અલગ અલગ જગ્યાએ જાતા છો? તો કે આ જવું જ પડે ને, શું કરીએ ઘરે પછી બધા પશુ છે, તો એક કામ કરી રોજ આવજો ને, હું રોજ વઢાવીશ તમને. કે આટલું જ નહીં, પેલો રોજ આવવા માંડ્યો, ખડ વઢાવવા માંડ્યા, સત્સંગ કરવા માંડ્યા, સત્સંગ થયો, એકાંતિક થયો, સાધુ થઈ ગયો. શું ન થાય એમ? શા માટે માનો મારથી ન થાય? શું કામ તમે માનો છે એમ ન થાય? મંડજો ભક્તો, એટલું મમત્વ ન હોય ને તો આપણે ખાલી સર્વોપરી પડે ને વાતો જ કરીએ છીએ, ખાલી મારા સર્વોપરી 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 મારા સર્વોપરી સમજાણો. ને એ પાવર જીવમાં ઉતરી ગયો હોય તો અખંડ એમ થાય, આ ભગવાન બીજાને કેમ ઓળખાય, દઉં કેમ ઓળખાય, પોતે ગહારો સહન કરીને પણ ઓળખાય. અરે પોતાને ત્યાં મકાન ભાડે કોક ને આપતો ને બીજા 1500 લેતા ને તો 1000 વાળો ગોત્ય આવે, તાણ વાળો કોક માણસ ગોત્ય આવે, મારે ત્યારે હું તારી પાસે 1000 રૂપિયા ભાડું લઈશ. ઓલા ને એ જ થાય ને પાછું કે તારે તું તાર જરૂરિયાત હોત કેજે, 2-5 હજાર ઉશીને આપશું, ચિંતા નહીં કરતો, ઉશીને આપે, ઉશીને આપીને કરીને હેત કરાવે. અને પેલા પોતામાં હેત થાય, પછી એને વાત મનાય, વાત મનાય પછી એને સત્સંગની વાતો કરી કરી એને હરિભગત કરી દે, એને હરિભગત કહેવાય. એમ યાદ રાખજો ભગવાનના ભક્તો, ક્યારે પણ આ જગતના લોભ ને લાલચમાં આવી જાય અને કોઈની આરે સોદો પાડ્યા પછી કોઈ નાના માણસ ગોળું કરશે ને જિંદગી મૂલ્યને હરિભગત નહીં થાય, અને થતો છે ને તો ટળી જાય, બીજા 5 ને ટાળી દે, એવી જ ક્રિયા આવી જોઈએ. એમ બીજાને સત્સંગ કેમ ન થાય, એમ શું કામ ન થાય? પણ આપણને મારાને કેફમાં હજી કાંઈક ફેર છે, મારોનો કેફ ચડી જાય ને પછી એ કર્યા વિના રહી ન હગાય. માટે ભગવાનના ભક્તો નક્કી કરજો, આ શિબિરમાં તમે નક્કી કરો, તમે બધા આવો છો ને તમે નક્કી કરો, એટલું તમે ન કરી શકો અને તો તમે કેટલા બધા માયક આંગલા કરો, તમે આટલા બેઠા એટલા નક્કી કરો કે આવતા વર્ષે આપણે પહેલા દાડે થવું, 10 દાડા રોકાવું અને 1 જણાને હરિભગત કરીને મારે શિબિરમાં લેતો આવવો છે. તમે ન લાવી શકો, હે ન લાવી શકો, સાચું બોલો, અહીં ઉપર હાથ મૂકીને કહો તમે ન લાવી શકો. નથી લાવતાનો મતલબ તમારી દાનત ખોટી નથી લાગતી, હે નથી દાનત ખોટી. તમને ક્યારે મનમાં થયું મારે શિબિરમાં, આમ સાચું બોલજો, ભગવાનની સાક્ષી કહું છું, તમને ક્યારે એમ લગ્ન લાગી કે એને મારે લઈ જાઓ શિબિરમાં, ગમે એમ કરીને લઈ જાઓ, લઈ જ જાઓ છે, પોહા એમ થાય, સિલબાઈ કે ટિકિટ ભાડું આપી દે પણ લઈ જ જાઓ છે, હું કામ ન આવે, સમજાય લઈ જાઓ. આવું મનન તમને કોઈ દી થયું? સાચું બોલજો, થયું જ કોઈ દી? હે ન તો આ ક્યાં, અમે કાં અમારું કરીએ છીએ, કોનું કરીએ છીએ, હે આ જે કાર્ય થાય એ કોને માટે થાય? મારે રાજીપા માટે. અને તમે લાવો તમે ભાગીદાર ન થાવ, હે કહો જી છે લગ્ન, હે છે લગ્ન નથી મહારાજ, સમજાયા નથી સમજાયા? ભલા માણસો મહારાજ સમજાયો તો કેવો રંગ હોય, એનો કેવો રંગ હોય. ઓલી મૂળી ડોશીને મહારાજ સમજાઈ ગયા તને તો પોતું મારીને રેતી સંતો, બોલો કાંઈ સીધામાં તું ન આપે સંતો તો પોતું ઠપકાર્યું. પણ એને જયારે સત્સંગ થયો ને મહારાજ સમજાણા, અને પછી તો ગામની બધી સ્ત્રીઓને ભેગા કરે, રાહડા લે, અને રાહડા પેલા પરોક્ષ ના લઈને પછી પોતે 2-4 કીર્તન શીખી રહ્યા કે ને એ શરૂ કરી દે, પેલા બીજા જ રાહડા લેવા પડે. મહારાજ એટલે સંતોને પરમહંસ કર્યા, જાઓ પેલા બીજા રાહડા લેજો, અને પછી સેટિંગ આવી જાય ને અને તાલ મળે પછી તમે અમારા રાહડા લેજો, જાઓ અમે આજ્ઞા કરીએ છીએ. એ મૂળી ડોશી પેલા બીજા રાહડા લે, પછી મહારાજના પ્રત્યક્ષના રાહડા લે, અને પછી થોડી વાર બેહારીને મહારાજ મહિમાની વાતો કરે. મહારાજ એકવાર ત્યાં ગયેલા તો કેટલો ને કેફ હશે. મહારાજ ગયા પછી આમ ચાલવા ગયા ને તો દોડ્યા મારે કે મહારાજ ઉભાર, મારે કે શું કામ છે, જરાક આ ગરમ પાણીમાં પગ બોળી દો. તો મારે કે પગ બોળાય ને શું કામ છે? મહારાજ આ પાણીનું કૂવામ રેડીશ, ગામના બધા પીશે અને મહારાજ ગામના લોકો પાણી પીશે અને સત્સંગી થશે. ખરેખર ભક્તો બહુ સાચું કહું, ભગવાન સમજાણા હોય તો આપણા હૃદયમાં લગ્ન લાગી જ જાય કે મહારાજને ઓળખાવી દઉં. કારણ કે એ વાતની તમને ખબર છે, તમને ખબર નહીં હોય, કદાચ તમને ન ખબર હોય, એક જીવને કોઈ મોક્ષના પથ્થે હકાલે, એક જીવનો કોઈ મોક્ષ કરાવી દે મહારાજ, કે આખું બ્રહ્માંડ ભાંગી જતો હોય અને એને બચાવી લે, અને જેટલો રાજી થાવ એટલો એ જીવના ઉપર રાજી થાઉં છું, એક જીવને કોઈ મોક્ષના પથ્થે ચડાવે તો. આ તમને ખબર છે? આ તમે સાંભળ્યું છે કોઈ દાડો? હે એ વચન તમને હા પડે છે કે વાત સાચી છે? હે નથી આ પડતી, ખોટું બોલો છો તમને નથી આ પડતી. હું તમને બીજી રીતે સમજાય તો તમને ખબર પડશે, આ પડતી હોત તો તમે રહી ન હગત. કોઈ એવું ગામ હોય જે ગામની અંદર બધા ગરીબ માણસો રહેતા, એક ઝૂંપડું ન હોય, અને બિચારો વરસાદમાં પાણી પડતું હોય, શિયાળામાં ચારે બાજુ ટાટ આવતી હોય, છોકરા બોકરા બધા માંદા થઈ જતા હોય, હેરાન થઈ જતા હોય, બધા માંદા રહેતા હોય, અને પછી તમારા ગામમાંથી કોઈક વ્યક્તિ રૂપિયાવાળો થાય અને આખું ગામ નવું બનાવી દે, ઘર બનાવી દે, પછી છોકરા માટે સ્કૂલ બનાવી દે, બધું કમ્પ્લીટ કરી દે, અને પછી કોઈ નિંદા કરવા જાય, કાંઈક બોલવા જાય, અથવા તો એ વ્યક્તિ એની પછી તમને કેવો ભાવ થાય? અને પાછું ભગવાનનો ભગત હોય સમજો, તો તમારા મનમાં એક નાનું મંદિરે કરી દે, પછી મનમાં એમ થાય કે ન થાય આનો મોક્ષ તો થઈ જ જાય, થાય કે ન થાય? હે એક ગામડું ખાલી 1000 માણસનું, તો આખું બ્રહ્માંડ સર્જન કરે, એની પ્રતિ અહોભાવ જે થાય, આખું બ્રહ્માંડ સર્જન કરે, બધું ભાંગીને ભૂકો થઈ ગયું. આવો ભાંગી જતો એમ નહીં, ભાંગીને ભૂકો થઈ ગયો, કોઈને રહેવા ઘર બાર કશું બચ્યું ન હોય, અને બધા ઘર નવા કરી દે, બધાને સ્કૂલ મંદિરો આ તે કોલેજો હોસ્પિટલ બધું કરી દે, પછી એની બાબતમાં કોઈ સંકલ્પ થાય કે આનું હવે ખરાબ થાય એમ થાય કોઈ દાડો. એટલું ફળ, એટલું ફળ થાય છે એવી હા પડી હોય તો તમે મહેનત કરીને એને રોકો. હે, ખાલી બોલીએ છીએ કે હા, પણ જીવમાં હા પડી નથી. હા પડી હોય તો રહી ન ગઈ. એ વાત એમ જ છે, એ વાત પાછી એમ જ છે. એક જીવને મોક્ષના પથ ઉપર ચડાવે તો આખું બ્રહ્માંડ બચી જાય, એટલું ફળ થાય. કેમ થાય? તમારા મનમાં એક પ્રશ્ન થાય, આખું બ્રહ્માંડ અટકી જાય, ભાંગી જતું. એનો મતલબ એક જીવને તમે મોક્ષને પથે ચડાવ્યો એટલે જન્મ મરણમાંથી બહાર નીકળી ગયો, અક્ષરધામમાં પહોંચી ગયો. અક્ષરધામમાં પહોંચી ગયો એટલે પોઝિશન શું થઈ, એની આગળની પ્રગતિ પછી જન્મ લેવાનું બધું મટ્યું. જન્મ લેવાનું બધું મટ્યું. હવે માનો જન્મ એમ ચાલુ રાખે તો મહારાજ કે સાગરમાં પાણી પી છે એટલું માનું દૂધ થાય. હવે એટલા જન્મ તમે ગણો તો આખું બ્રહ્માંડ ભરાઈ જાય કે ન ભરાઈ જાય? તો જો તમે મોક્ષને પથે ન હાંક્યો હોત તો એને ત્યાં ચાલુ જ રહેવાનું હતું. ભૂંડ થાતે દહવી પછી પેલા બચ્ચા બસોળિયા હોત, પાછા વર્ષે વર્ષે છ છ મહિને, હવે એવું બધું કેટલું લાંબુ થાત એને? એટલે આખું બ્રહ્માંડ સર્જવું પડત કે ન પડત, સર્જવું પડત કે નહીં? એને રહેવા માટે જ્યારે જન્મ ત્યારે ઘર જોઈએ, સ્કૂલ જોઈએ, નિશાળ જોઈએ, બધું જોઈએ ને, માંદો થાય તો હોસ્પિટલ જોઈએ. અને મોક્ષને પથે તમે હકાલી દો અને ધામમાં પહોંચી એટલે બધું બંધ, કાંઈ જરૂર નહીં. અને કાંઈ જરૂર નહીં એટલે નથી લાગતું તમને બ્રહ્માંડ તમે સર્જી દીધું, નતર આખું સર્જવાની જરૂર હતી, ન સર્જવું પડ્યું એટલે સર્જાઈ ગયું. સમજો, તમે સમજાય છે વાત? એ વાત એમ જ છે. માટે ભગવાનના ભક્તો, તમને કયો આશરો છે એ ભૂલાઈ ગયું પાછું, સમજણનો, મૂંડપણાનો, પ્રીતિ, ત્રણ. સમજણનો કેટલાને છે ઉછાંગ કરો તો જો પાછા ઢીલા પડી ગયા. ખરા છે ભાઈ, ગજબ કરે છે. આયનંદ તમે ઢીલા પડી જાઓ તો ઘેરે જઈને તો તમે કોને ઉપદેશ આપવાનો કહો છો? હે, હવે જોશું આપણે આવતી ફેર. હું પૂછીશ, તમે કોને લઈ આવ્યા, તમે કોને લઈ આવ્યા? આમ બધાનો પૂછવાનો ટાઈમ ન મળતો, આગલી લાઈન બેઠા છે એટલે પૂછી લઉં કે તમે કોને લાવ્યા. એમ એ કહે તો ખરું, આને લાવ્યા એટલે પછી ખબર પડશે કે તમને મારનો મહિમા છે કે નથી. બરાબર, આમાં મહારાજને મુક્તાન સ્વામીને બધા કે મહારાજ અમને તો સમજણનો અંગ છે, સ્વામી બોલ્યા નથી, સ્વામીએ સાર્થક કરી દેખાડ્યું છે. સ્વામીના નાક કાન કાપવા તૈયાર થાય ને તો સ્વામીના મોઢામાં શબ્દ નીકળે. બ્રહ્માનંદ સ્વામી કે સ્વામી, અરે અનેક જન્મમાં સ્ત્રી પુત્ર માટે તો નાક કાન કપાયા હશે, આ ફેરી ભગવાન સ્વામિનારાયણ માટે નાક કાન કપાતા હોય તેથી મોટું કઈ મોટું આનંદનો દિવસ હોય, માટે સ્વામી ચિંતા છોડો, એ મુક્તાન સ્વામી બોલ્યા છે. એટલે અહીંયા જે સ્વામી બોલી રહ્યા છે કે મહારાજ અમને તો સમજણનો અંગ છે, એ વાત સાર્થક છે ને સહી હકીકતમાં બોલ્યા છે. ઇતિ વચનમ્ તમ પ્રથમનું 33મું થયું. સહજાનંદ સ્વામી મહારાજ.